માર્ગ બતાવનારો છે, એણે અમને રસ્તો બતાવ્યો. અમે બે ગાંવ ચાલ્યા પછી તેણે કહ્યું, સાહેબ આ રસ્તે આવ્યા ન આવ્યા હોત તો તમારે 22 માઇલ ચાલવું પડત. 22 માઇલ ચાલવાની મહેનતમાંથી જેમણે બચાવ્યા તેને ધન્યવાદ આપવા જેવા નથી. તીર્થંકર દેવ પાસે જવા માટે રસ્તો બતાવનાર સદગુરુને શું ધન્યવાદ આપવા જેવા નથી? તીર્થંકર દેવનો પરમ ઉપકાર છે, અનંત ઉપકાર છે, તેમાં ના નહીં. અનંત જીનેશ્વર થઈ ગયા છે, તેમણે તીર્થની સ્થાપના કરી છે, એમાં ના નહીં. તેમના શબ્દો અને વાણીમાંથી શાસ્ત્રો રચાયા છે, તેમાં ના નહીં. પણ અમારે આજે જો જાણવું હોય અને અમારી ભ્રાંતિ જો દૂર કરવી હોય તો અમારે આ નાનકડા સદગુરુ પાસે પહોંચવું પડશે. એ અમારી ભ્રાંતિ દૂર કરશે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનુપકાર. આમાં જીનેશ્વરનું સ્થાન નીચે જતું નથી અને સદગુરુનું સ્થાન ઊંચે નથી આવતું.
હજુ પણ સમજવા કોશિશ કરો કે પ્રત્યક્ષ સદગુરુના અવલંબનની જરૂર છે. એવો પ્રગટપણે અને પ્રત્યક્ષપણે સમજાવશે, કારણ એ જાણીને આવ્યા છે. એક માણસ મુંબઈમાં રહીને સૌરાષ્ટ્રના પોતાના ગામ સિહોરમાં જાય છે અને સિહોરમાં રહેનાર તેને પૂછે છે કે તું મુંબઈ રહીને આવ્યો? એ હા પાડે. કેવું છે મુંબઈ? એ કહેશે, ચાલ મારી સાથે તને મુંબઈ બતાવું. ચોપાટી પર હેંગિંગ ગાર્ડનમાં લઈ જાય ત્યારે ખબર પડે કે મુંબઈ કેવું છે. બતાવનારે મુંબઈ જોયું છે માટે બતાવે છે. તીર્થંકરનો આશય શું છે તે સદગુરુએ જાણ્યો છે. શાસ્ત્રનો આશય શું છે તે સદગુરુએ જાણ્યો છે. કઈ દવા કરવા જેવી છે એ સદગુરુ જાણે છે. કઈ ટ્રીટમેન્ટ કરવી તે સદગુરુને ખબર છે. રોગ કયો છે તે સદગુરુએ જાણ્યું છે. આત્મભ્રાંતિ જે ભ્રમણા છે તે સદગુરુએ જાણી છે તથા તેને કેમ તોડાય તે પણ તેમણે જાણ્યું છે અને વર્તમાનમાં તેઓ હાજર છે, તેથી ઉપાય કરી શકશે. અનન્ય શ્રદ્ધા પ્રગટ્યા વગર સદગુરુનો ઉપદેશ પરિણમે નહીં. સાંભળવું એક વાત છે અને ઉપદેશ પરિણમવો તે જુદી ઘટના છે. 1000 રૂપિયાની કિંમતની મોંઘી ભસ્મ ખાવી તે સહેલી છે, પણ ફૂટી નીકળે છે કે પચે છે તે પાછળથી નક્કી થાય. અને જો ફૂટી નીકળતી હોય તો ભસ્મ ખાવાનો કોઈ અર્થ નથી. અનંત શ્રદ્ધા પ્રગટ્યા અનંત શ્રદ્ધા પ્રગટ થયા વગર સદગુરુનો ઉપદેશ પરિણમે નહીં, ને તેના વિના તીર્થંકર પરમાત્મા પ્રત્યે ભક્તિ પ્રગટ નહીં થાય, શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા પ્રગટ નહીં થાય, માર્ગની ઉપાસના નિશ્ચિત નહીં થાય. સદગુરુ દૂર ન કરે ત્યાં સુધી મનની સમસ્યાઓ અને મનની ભ્રાંતિઓ દૂર નહીં થાય.
ધર્મ પ્રાપ્તિનું કારણ સદવિચાર છે. ધર્મનો પ્રારંભ કર્મકાંડ કે ક્રિયાથી નહીં થાય, સદવિચારથી થશે, આત્મવિચારથી થશે. સદગુરુ જો પ્રાપ્ત ન થાય તો એવો આત્મવિચાર યથાર્થપણે ઉદ્ભવતો નથી. માટે પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર સમજાવવા માટે પરમ કૃપાળુ દેવે કહ્યું કે ભાઈ, તું તારું લક્ષ થોડું હટાવી દે. જ્ઞાની પુરુષો, તીર્થંકરો, જીનેશ્વરો સાચા, શાસ્ત્રો પણ સાચા, અને ભૂતકાળમાં થઈ ગયેલા તીર્થંકર દેવનો ઉપકાર પણ શ્રેષ્ઠ. પરંતુ વર્તમાન બોધમાં અને સમ્યકત્વમાં કારણભૂત સદગુરુ તરફ દુર્લક્ષ જો થશે તો માર્ગને તું પામી નહીં શકે. તટસ્થપણે વાતનો વિચાર કરજો. શાસ્ત્રમાં એક શબ્દ છે, શાસ્ત્ર અભિનિવેશ. આ બહુ મહત્વનો શબ્દ છે. શાસ્ત્રના પોતે જે અર્થ કરે છે તે અર્થ જ સાચા છે એવું જે માનવું તેને કહેવાય છે અભિનિવેશ. એ અભિનિવેશ દૂર કરવાનું કામ શાસ્ત્ર નહીં કરી શકે. જીવંત જ્ઞાની પુરુષ જ કહી શકશે કે શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું નથી, પણ આ પ્રમાણે કહ્યું છે. શાસ્ત્ર આ નહીં બોલે. મોટી મુશ્કેલી એ છે કે જેટલા વાતો કરે છે તે શાસ્ત્રના નામે જ કરે છે. અમે જે કહીએ છીએ તે શાસ્ત્રમાં કહ્યું છે તેમ શાસ્ત્રને આગળ કરે છે અને વચ્ચે પોતે ઊભા રહે છે. આગળ શાસ્ત્ર અને પાછળ પોતે.
મત મત ભેદે જો જઈ પૂછીએ સૌ સ્થાપે અહમેવ અભિનંદન જીન દરિશીણ તરીએ આનંદનજી. ધર્મના નામે આટલા વાળા અને કદાગ્ર ન હોય, ધર્મના નામે આટલી લડાઈઓ પણ ન હોય. આ ધરતી પર સૌથી વધારે યુદ્ધો થયા તે ધર્મના નામે થયા. સ્ત્રી ખાતર, રાજ્ય ખાતર, ધરતી ખાતર યુદ્ધો થયા હશે, પણ સૌથી વધારે યુદ્ધો ધર્મના ખાતર થયા છે. પણ આ ખરેખર તો આ ધર્મને નામે નહીં પણ પોતાની માન્યતાઓ અને સંપ્રદાયના કારણે થયા છે. ધર્મ તો બધાથી પર છે, મુક્ત છે, સંપ્રદાય ચોખ્ખું છે, ધર્મ અંદરનો ફોટો છે. ડાપણ તો એને કહેવાય કે જેવો ફોટો હોય તે પ્રમાણે ફ્રેમ કાપવી જોઈએ. આજે જેમ ફ્રેમ છે તેમ ફોટાને કાપે છે. આ ફોટો કાપતા કાપતા ફોટો જ રહ્યો નહીં. આજે આવી હાલમાં હળદ ઊંટ ગાડી જતી હોય ત્યારે રક્ષણ કરવા માટે મસાલતીઓ સાથે રાખતા હતા. એમની પાસે તેલનો ડબ્બો હોય, હાથમાં તેઓ થોડી થોડી વારે તેલ રેડા મસ્ત ચાલુ રહે અને તેના અજવાળે અજવાળે ચાલે. ધીટીઓ ટેવાઈ ગયા તેવો તો નીચે જોઈને ચાલ્યા કરે, ઉપર જુએ જ નહીં કે ધીટીઓ ટેવાઈ ગયા તેવો તો તેથી નીચે જોઈને ચાલ્યા ઉપર જુએ જ નહીં. મસાલ વળવે પણ અંધારામાં અને પાછળ આવનારા પણ અંધારામાં. કોઈકે વાત કરી કે મસાલ છે કે તારી ઓલવાઈ ગઈ હશે, મારી ઓલવાઈ નથી. એટલે મસાલ પ્રકાશ આપવાને બદલે માથા ફોડવાના દંડામાં કામ આવી. મત માન્યતા અભિનિવેશ એ દંડા છે પણ મસાલ નથી. ધર્મ એ મસાલ છે. માટે એમ કહ્યું કે આત્મવિચાર એ કલ્યાણનું સાધન છે.
શાસ્ત્રોનું અને મત પોતે જે માને સાચું છે એવો અભિનિવેશ આ બધી ભ્રમણાઓમાં ભાંગીને ભૂખો કરવાની તાકાત જીવતા સદગુરુમાં છે. પણ એ ભ્રમણાઓ નહીં કરે એવો નિષ્ફળતાઓને ઓળખાવશે, શાસ્ત્રોમાં કહેલા શબ્દોને તથા તેના મર્મને સમજાવશે અને જીવનમાં પ્રકારની સાધના કરવી એ પણ તમને સમજાવશે. કયા તીર્થંકર અને કયા સદગુરુ, નાના દાણો, નાનો પણ તણકો, નાનો પણ બીજ બધું સમાયેલું છે. વ્યવહારમાં એમ કહે છે કે જો એ આ જેવા એવા બાપનો દીકરો નથી, આ તો રાણા પ્રતાપનો દીકરો છે. એમ સદગુરુ એ તીર્થંકર દેવના લઘુનંદન છે એવો ઓળખાવશે. તીર્થંકર દેવ આવા છે અને ઓળખો જીવન સફળ થશે. એક બહુ મહત્વની ગાથા પરમ કૃપાળુ દેવે કહી છે.
જિન્ન પ્રવચન દુર્ગમ્યતા આકે અતિમતિ માન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખદાય. દુર્ગમ્યતા એટલે પ્રવેશક શાસ્ત્રો સિદ્ધાંતોને સમજવા અમારી પાસે તીવ્રતમ બુદ્ધિમત્તા છે એમાં આપણે માનીએ છીએ. પરંતુ પરમ કૃપાળુ દેવ કહે છે આકે અતિમતિમાન. અતિમતિમાન અને અતિબુદ્ધિમાન જે હતા તે પણ થાક્યા. તમારી બુદ્ધિ કેટલી, જેની પાસે પરમ બુદ્ધિનો વૈભવ હતો તેઓ પણ થાક્યા. આવી અવસ્થામાં આ પરમાત્માને પરમ માર્ગને જો જાણવો હોય તો આખરે અમારે કોના શરણે જવું? તો અવલંબન શ્રી સદગુરુ. સદગુરુ એ સુગમ અવલંબન છે. દરિયામાં તરવું મુશ્કેલ છે, ધસમસતા વેગે વહેતી નર્મદા નદીમાં તરવું મુશ્કેલ છે. તીર્થંકર દેવ તો મોટો દરિયો છે અને જ્ઞાની પુરુષો ધસમસતા વેગે વહેતી નર્મદા જેવા છે. કેવી રીતે તરશો, ક્યાંથી પાર પામશો? સ્વિમિંગ પુલમાં નિરાતે તરી શકાય એનો અર્થ એવો નથી કે દરિયાનું કે નર્મદાનું મહત્વ ઓછું છે. નર્મદામાં અને દરિયામાં જતા પહેલા એક જ ઉપાય છે, અને સ્વિમિંગ પુલમાં તરવાના નિપુણતા પ્રાપ્ત કરવી. સદગુરુ સ્વિમિંગ પુલ જેવા છે. શાસ્ત્રોમાં આજ્ઞાઓ છે, સાચું બોલો, સરળ બનો, આ ન ખાશો, આવો વ્યવહાર ન કરશો, આવું જીવન જીવશો એ બરાબર છે, જેનાથી તમે અધિકારી થઈ શકશો. પણ ભીતરની વાતો જાણવી હોય તો જીવન જ્ઞાની પુરુષો પાસે જવું પડશે. શાસ્ત્રો જીવને અધિકારી બનાવે છે, યોગ્ય બનાવે છે, પણ એટલું પૂરતું નથી. હકીકતમાં અંદર ડૂબકી મારવી તે મહત્વનું કામ છે, અને એ ડૂબકી મારતી વખતે જો તીર્થંકર દેવ હાજર હોય તો આનંદની વાત, પૂર્વના જ્ઞાની પુરુષ હાજર હોય તો આનંદની વાત. પણ જો તેઓ હાજર નથી તો વર્તમાનમાં જે સદગુરુ હાજર છે તેનો સહારો લઈ ડૂબકી મારો.
પ્રત્યક્ષ સદગુરુ સબ નહીં, પરોક્ષ જીને ઉપકાર. ન થાય ત્યાં સુધી આત્મવિચાર નહીં થાય. એવું લક્ષ્ય કરાવવું છે. ભક્તિ ઓછી કરાવવી નથી, શાસ્ત્રોન કરવું નથી. તમે રસ્તામાં ચાલ્યા જાઓ છો, આકાશમાં પતંગ ચગેલો છે, તેને જોતા સામેથી સ્કર આવી રહ્યું છે. તે વખતે પાસે ઉભેલા કહેશે કે એ જરા જોતો ફૂલ વેગથી આવી રહ્યું છે. તુરત જ તેને તમારું ધ્યાન છોડાવ્યું. શેમાંથી? પતંગમાંથી. અને ધ્યાન ક્યાં દોર્યું? રસ્તા ઉપર, સ્કૂટર સામે. તેમ સદગુરુ બધેથી ધ્યાન ખસેડીને તમારા પોતાના ઉપર ધ્યાનનું કામ કરે છે. તેઓ બહુ મોટું કામ કરે છે. તમારો હાથ પકડી તમારા ઘરમાં લઈ જાય છે અને કહે છે કે આ તમારું ઘર. શાસ્ત્રો વાંચ્યા પછી માણસને એમ થઈ જાય છે કે અમે બધું જ જાણીએ છીએ. તમે કોઈ પણ વાત કરો તો કહેશે કે અમે સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, આત્મસિદ્ધિ શાસ્ત્ર બધું જ વાંચ્યું છે. પરંતુ તેને લક્ષ્ય સ્પષ્ટ થયું નથી. લક્ષ્ય સ્પષ્ટ થવા માટે, માર્ગ જાણવા માટે અને આત્મભ્રાંતિ દૂર કરવા માટે જે જીવંત સદગુરુ છે તેની અનિવાર્ય આવશ્યકતા છે. પણ સદગુરુ મળે તે વખતે તેનું ધ્યાન ભૂતકાળ તરફ હોય છે. વર્તમાન કાળમાં આપણે આવતા નથી અને ભૂતકાળને ગાયા કરીએ છીએ. આપણને એમ કહીએ છીએ કે અમારું ઘર ખાનદાન હતું, જે આવતા હતા તેમને અમે જમાડતા હતા અને ઘી ને દૂધની છોળો ઉઠતી હતી. તેને પૂછીએ કે આજની હાલત શું છે તો તે કહે જમવામાં પણ ફાંફા છે. ભૂતકાળને યાદ કરી વર્તમાન કાળમાં નહીં જીવાય. વર્તમાન કાળમાં જે પ્રત્યક્ષ સાધન છે તેનો પ્રત્યક્ષપણે ઉપયોગ થાય તો જ જીવ પોતાનો પુરુષાર્થ ફોરવી શકે. સદગુરુ ભ્રાંતિ દૂર કરે છે. સદગુરુ પરમ જ્ઞાની પુરુષની ઓળખાણ કરાવે છે. સદગુરુ શાસ્ત્રોનો મર્મ આપે છે. સદગુરુ તીર્થંકર દેવની ઓળખાણ કરાવે છે. સદગુરુ સદધર્મ, સત્શાસ્ત્ર અને સતદેવને ઓળખાવે છે. માન્યતાઓથી મુક્ત કરે છે અને આપણા જીવનમાં રહેલ આગ્રહોથી આપણને પર કરે છે. જીવતો પુરુષ તમને કહી શકે છે. તમે મંદિરમાં ઊભા ઊભા દર્શન કરતા કરતા આજુબાજુ જોતા હશો તો ભગવાનની મૂર્તિ નહીં બોલે કે તું આજુબાજુ કેમ જુએ છે. પણ જોડે કોઈ ઊભું હશે તો તરત જ કહેશે કે દર્શન કરે છે કે ડાફોળિયા મારે છે. એ તમને જગાડશે. એનો અર્થ એવો નથી કે તીર્થંકર દેવ કરતાં મોટો થઈ ગયો, પણ જીવંત વ્યક્તિ આપણને જાગૃત કરશે. તીર્થંકર સર્વજ્ઞ છે, કેવળ જ્ઞાની છે. આપણે કેવા છીએ તેની તેમને શું જાણ નથી? છે, સારું છે કે બોલતા નથી. એમ નથી કહેતા કે મંદિરમાં આવીશ નહીં, પણ સદગુરુ આપણી ભૂલ કહે છે. માટે સદગુરુ આપણને કડવા લાગે છે અને મૂર્તિ આપણને પ્યારી લાગે છે. જીવંત જ્ઞાની પુરુષ આપણને કહેશે.
બસ અહીં સુધીની વિચારણા આપણે કરી. ગાથા 11મી ચાલે છે. એ 11મી ગાથાની અંદર જ જે વિચારણા ચાલે છે એનું સૂત્ર શું છે? સદગુરુનો ઉપકાર શું છે? સદગુરુ માર્ગ બતાવે છે. સદગુરુ શાસ્ત્રનો મર્મ બતાવે છે. શાસ્ત્રો છે, તીર્થંકરો થયા છે, એનો બોધ હાજર છે. તો સદગુરુની જરૂર શું છે? જીવ સંસારમાં અનેક નિમિત્તોથી ઘેરાયેલો છે અને એ જે તે નિમિત્ત સાથે સંકળાયેલો હોય તો એનું લક્ષ્ય મલ્ટીપર્પઝ છે. જુદા જુદા નિમિત્તોમાં, જુદા જુદા આશયોમાં, જુદા જુદા ધ્યેયની અંદર એ જોડાયેલો છે. આ બધેથી ખસેડે કોણ? એ બતાવે કોણ? એટલે કહ્યું કે શાસ્ત્ર છે, શાસ્ત્રમાં માર્ગ પણ કયો છે. પૂર્વે તીર્થંકરો થયા છે, જ્ઞાની પુરુષો થયા છે અને જ્ઞાની પુરુષોના બોધથી જ શાસ્ત્રો લખ્યા છે. શાસ્ત્રો પણ જ્ઞાની પુરુષના વચન છે અને લખનારા પણ જ્ઞાની છે. કોઈ અજ્ઞાનીએ શાસ્ત્રો લખ્યા નથી. આવી સ્થિતિ હોવા છતાં એ શાસ્ત્રથી પોતાને સ્વયં જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં, કારણ કે શાસ્ત્રમાં અનેક વાતો બતાવી હોય. જુદા જુદા જ્ઞાનીઓએ જે વાત મૂકી હોય તો એટલા નયથી મૂકી હોય, એટલી દ્રષ્ટિથી મૂકી હોય, એટલી વિચારણાથી મૂકી હોય, જુદા જુદા દ્રષ્ટિકોણોથી વાત શાસ્ત્રકારો તો બધી જ મૂકે. હવે જીવને કઈ વાત કયા સંદર્ભથી કઈ સંગતિથી લેવી, એકને એક વાત કયા સંદર્ભથી સમજવી, આ કોણ બતાવે? તો સદગુરુની એટલે ગુરુગમ જોઈએ. વાત આ બતાવી છે એટલે કયું સમયસર નિયમસર પર્વત પંચાસ્તી કાય આ બધા શાસ્ત્રો વાંચી વાંચીને દેકારો કરતો હોય કે જાણે પોતે બધું જાણ્યું છે. પણ એમાં કહેલી વાત કયા સ્થળે શું યોગ્ય છે, કઈ અપેક્ષાએ વાત કહેવામાં આવી છે, એનો સંદર્ભ શું છે, એની સંગતિ શું છે, એ સંદર્ભ અને સંગતિ વિના સત્ય પણ અસત્ય બની જાય અને અસત્ય પણ સાચું લાગે. જો આપણને વાતનો સંદર્ભ અપેક્ષા ન ખબર હોય કે આ વાતને કયા હેતુથી લેવી, તો એ વાત સાચી હોવા છતાં ખોટી ઠરી શકે છે. આ શાસ્ત્રને સમજવામાં આ ચાવી, રહસ્યની ચાવી આ છે કે બધું સત્ય છે, શાસ્ત્રમાં કશું જ અસત્ય નથી, છતાં કોઈ નયથી વાત કહેવાયેલી છે. શુષ્ક જ્ઞાનીની મુશ્કેલી આ છે કે વાત બધી સાચી જાણે છે પણ કઈ સાચી કઈ અપેક્ષાએ એ રીત જાણતો નથી, એટલે એને આગ્રહ બંધાઈ જાય છે, એને ખોટી દ્રષ્ટિ બંધાઈ જાય છે. એ એમ કે આત્માને બંધ છે જ નહીં. હું નિશ્ચય નહીંથી કહું છું કે આત્મા તો સદા સદૈવ મુક્ત છે, તો એની વાત ખોટી નથી, કેમ કે કોઈ શાસ્ત્રમાં કોઈ નહીંથી કીધું હોય કે આત્માનું મૂળ સ્વરૂપ કેવું છે. નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ કેવું છે તો કે અબંધ છે. શાસ્ત્રમાં કહ્યું છે એમ આત્માનું સ્વરૂપ અબંધ છે, એટલે એને મગજની અંદર લઈ લીધું કે આ અબંધ છે, એને બંધ હોય નહીં. તો તમે કહો કે ના એને કર્મનો બંધ છે, તો કે કર્મ તો પરદ્રવ્ય છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ, હવે આ એને ગોખી લીધું, એ ખોટો નથી, એ વાક્ય ખોટું નથી, પણ સંગતિ ખોટી છે, સંદર્ભ ખોટો છે. ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી એ કઈ અપેક્ષાએ? તો કે ઉપાદાન અપેક્ષાએ, નિમિત્ત અપેક્ષાએ નહીં. કોઈ પણ કારણથી આ જીવને બંધ દશા વર્તે છે એનું શું? કોઈ પણ કારણથી આ જીવને અબંધ હોવા છતાં, અબંધને બંધ છે, અરૂપીએ રૂપીને ગ્રહણ કર્યા છે. કૃપાળુદેવ પત્રમાં લખે છે કે અરૂપીએ રૂપીને ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. આ સિદ્ધાંતની સાચી સમજ છે કે તું કહે છે એ વાત ખોટી નથી, જરાય ખોટી નથી, પણ તારો એના પ્રત્યે જે આગ્રહ બંધાઈ ગયો છે એ ખોટો છે. કારણ કે જ્ઞાની પુરુષોએ કહેલી વાત એક નહીંથી કીધી છે, બીજા નહીંથી તું વિચારીશ તો આ જીવને કોઈ કારણથી પણ બંધ દશા વર્તે છે. કારણ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ પ્રત્યક્ષ છે, આમાં ક્યાં કોઈને પૂછવા જવું પડે એમ હતું. જીવને ચાર ગતિનું ભ્રમણ છે, જીવને ભવ ભ્રમણ છે, જન્મ મરણ ચાલ્યા જ કરે છે, એ મરણ પામ્યા પછી નવી ગતિ ધારણ કરે છે, નવો દેહ ધારણ કરે છે, આ હકીકત છે. આ તારું શાસ્ત્રનું તત્વજ્ઞાન આમાં કાંઈ ઉપયોગી નહીં થાય, તારે જાણવું જ પડશે કે ગતિ આ ગતિના આવાગમનનું કારણ શું છે. આ જુદી જુદી પ્રકારના દેહ ધારણ કરવાનું કારણ શું છે, આ જીવ અબંધ હોવા છતાં એને બંધ દશાનું કારણ શું છે. આત્મસિદ્ધિમાં કહ્યું છે, શિષ્યએ પ્રશ્ન કર્યો છે કે જીવ તો અસંગ છે, એને વળી કર્મબંધ ક્યાંથી થાય? સંગથી કર્મબંધ થાય, વિભાવ ભાવથી કર્મબંધ થાય, પણ જીવ તો અસંગ છે. તો કૃપાળુદેવે જવાબ આપ્યો, અસંગ છે પરમાર્થથી, એ જ્યારે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે અસંગ છે, ત્યાર પહેલા નથી. એને જ્ઞાનાવરણીય કર્મનો બંધ છે, એ કેવળ જ્ઞાન થાય ત્યારે નથી. તો ત્યારે એમ કહેવાય કે એ કોઈ જ્ઞાનાવરણીય કર્મ એને લાગતું નથી. પણ ક્યારે એવી દશા પ્રાપ્ત કરે ત્યારે. અસંગ છે પરમાર્થથી, પરમાર્થથી એટલે સિદ્ધાંતથી, એક નયથી. તને એક નિશ્ચયની વાત કેવી હોય તો એક એક માની લે કે આ પ્રકારનું છે, પણ એ વ્યવહારિક સ્થિતિ નથી, એ પર્યાય નથી તારી. અત્યારે તું સંગી છો, સંબંધના જગતમાં જીવે છે, સંયોગોની સાથે જીવે છે, ચારે બાજુના વાતાવરણ, સ્વજન સંબંધી, સંયોગો, પરિગ્રહ, સંગ્રહ, આ બધાની સાથમાં જીવતો જીવ છે. અને હું અસંગ છું, અસંગ છું એમ વાત કરા કરે તો આ એની ભ્રાંતિ છે. આ શબ્દ જબરજસ્ત છે, ભ્રાંતિ. પરમાર્થ દર્શન શાસ્ત્રમાં આ શબ્દ બહુ મોટો છે ભ્રાંતિનો, કે આત્માને જાણે છે છતાં એનું જાણપણું એ ભ્રાંતિ છે. એ જાણતો નથી એમ નહીં, ભ્રાંતિનો અર્થ એમ નહીં કે જાણતો નથી. દોરીમાં એને સર્પની ભ્રાંતિ છે તો એ દોરીને જાણે છે અને સર્પને પણ જાણે છે, દોરીને પણ જાણે છે અને સર્પને પણ જાણે છે. એમ એને અહીંયા એ બંને જાણે છે, પણ ભ્રાંતિ છે કે અત્યારે જે દોરી પડી છે એમાં સર્પ નથી. આ જે અત્યારે જીવ છે એ બંધ દશામાં છે, એ મુક્ત નથી, એ અસંગ નથી, એ અબંધ નથી. અસંગ છે પરમાર્થથી. ભાઈ તારી વાત સાચી છે, તું જ્ઞાનાવતાર છો, પરિપૂર્ણ છો, સ્વયંપૂર્ણ છો, અનંત જ્ઞાનનો તું ધણી છો, એ બધી વાત સાચી. પણ અત્યારે તારું અજ્ઞાન જબરજસ્ત છે, આ ભ્રાંતિ છે. આ ભ્રાંતિનો છેદ કોણ કરે? તો કે જે દોરી છે એ જાણે છે, સર્પ છે એ જાણે છે, અને તને દ્રષ્ટિભ્રમ થયો છે એ પણ જાણે, એ તારો કાન પકડીને બતાવે કે ઉભો રહે, જો હું આત્મા લઈ લઉં છું, આ સર્પ નથી, ચિંતા કર્મ. ભ્રાંતિનો છેદક. તો ક્યારેક એવો નાનો માણસ, ઉદાહરણ સરસ આપ્યું છે કે અમે આચાર્યો મુનિઓ ભૂલા પડ્યા વિહારમાં, તો અમારે કોણ કેમ ચાલવાનું? ઓલો ભૂમિયો, આદિવાસી, મેલો ઘેલો, અભણ, નિરીક્ષર, જેને કશી ગતાગમ નથી, બુદ્ધિનો આંખ જરાય છે નહીં, પણ છતાં એમ કે સાહેબ આમ ચાલો, એટલે કેમ ચાલવાનું આમ? એટલે અમે આખા દુનિયાનો ઉપદેશ દઈએ છીએ, મોક્ષનો માર્ગ બતાવીએ છીએ, પણ જે ગામ જવું છે એ માર્ગની ખબર, જે ગામ જવું છે એ માર્ગ અમને ખબર નથી, અને અમે મોક્ષ માર્ગના જ્ઞાતા અને ઉપદેષ્ટા છીએ, પણ અમારે કેના અનુસાર ચાલવું? જેણે અમારી ભ્રાંતિ છેદી છે કે સાહેબ તમે ભૂલા પડ્યા છો, તમારે જે ગામ જવું છે એનો રસ્તો આ છે, આ નથી. તો આ ભ્રાંતિનો છેદક. જ્ઞાન ઘણું છે, જ્ઞાનનો અભાવ નથી ભ્રાંતિમાં, પરંતુ એ જ્ઞાન વિપરીત છે, એને કોઈએ છેદવું પડે છે. એને બતાવે ત્યારે કે ભાઈ આ વસ્તુ તું માને છે, એ વસ્તુ બરોબર નથી. તો અહીંયા સદગુરુનો ઉપકાર શું છે? એટલી સરસ વાત સૂક્ષ્મ રીતે પણ આત્મસિદ્ધિની ગાથા નંબર 11માં મૂકી છે, એનો એટલો અવળો અર્થ આજના ગુરુઓ કરે છે, અને એના ગુરુ કરતા એના શિષ્યો ઘેલા બધા દોડાયા. એમ કે જુઓ, શ્રીમદે કહ્યું છે ને કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર તો જીનેશ્વર કરતા પણ. કૃપાણુદેવ કહે છે કે બરોબર છે, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. આત્મવિચાર એ જ મુક્તિ પામવાનો આધાર છે. તને આત્મવિચાર જ ઉત્પન્ન નહીં થાય જ્યાં સુધી સદગુરુ નહીં મળે. ત્યાં સુધી તું શાસ્ત્રમાંથી અહમનો વિચાર ઉત્પન્ન કરીશ, આત્મવિચાર ઉત્પન્ન નહીં થાય. શાસ્ત્ર જેમ જેમ વાંચતો જાય તેમ તેમ એનું જ્ઞાન જાણકારી વધતી જાય, અને જાણકારી વધે અને આત્મજ્ઞાનને દર્શન ન થાય તો અહમ વધે કે આત્માની પ્રતીતિ વધે? અહમ વધે. જેટલું વાંચશે એટલું નુકસાન છે. આ જેટલા શાસ્ત્રો વાંચશે ને એટલું, કારણ કે બધી જગ્યાએ કહેતો ફરશે કે મેં સમયસર વાંચ્યો છે, નિયમસર વાંચ્યો છે, પંચાસથી કઈ મને ખબર છે, મેં આટલા શાસ્ત્રો વાંચ્યા છે, મેં આટલા સમજાવ્યા છે, અમે તો આમ કર્યું, અમે તો તેમ કર્યું, આ ગાણા ગાશે. કેમ કે વાંચશે એમ જાણકારી વધશે, મૂળ તત્વથી દૂર થશે, મૂળ તત્વ લક્ષમાં આવશે નહીં. ઉગેના આત્મવિચાર, એને આત્મવિચાર. અનેક જ્ઞાનીઓએ તો કહ્યું છે નવ પૂર્વ ભણ્યો હોય તો પણ એને કેવો કીધો? અજ્ઞાની. નવ પૂર્વમાં આત્માનીય શબ્દ આવતો હોય આવે, છતાં એને એ આત્મા પકડાયો નથી, એને તો શબ્દ પકડાયો છે. એ આત્મા એટલે કોઈ થર્ડ પાર્ટી હોય ને એમ એ વાત કરે. એ તને નહીં ખબર પડે, તને એટલે તને જ નથી ખબર પડતી, તું ગામને શું કહેશ? પણ ઉપદેશકારની શૈલી જોજો, તમે સાંભળજો જરા. જ્યારે વાત કરે ત્યારે કોની કરે? સામા માણસ, જેણે પોતે સર્વજ્ઞ થઈને બેઠો હોય ને એમ ડાપણ કરે. એ અહીંયા નથી, ક્યાં નથી, એટલે કોને તું વાત કરીશ? કોને વાત કરીશ તું? કેવી વાત કરીશ? ખરેખર તો તને સમજણ નથી. તું જે વાત કરી રહ્યો છો એ જ વાત વિસંગત છે, સંગતિ વિનાની છે, સંદર્ભ વિનાની છે. વાત ખોટી નથી, પકડી છે શાસ્ત્રમાંથી, એટલે દાખલો તું શાસ્ત્રનો જ આપીશ, છતાંય તારી વાત ખોટી છે, કારણ કે સંદર્ભ સાચો નથી. તું એમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી ન શકે, તો પોતાનું દ્રવ્ય પોતાની પોતે જ પોતાનું કરી શકે તો અનંતકાર રેખડો શા માટે? પોતાના કારણે. અનંતકાળમાં સત્પુરુષ મળ્યા નથી અને કાં જીવની સત્પાત્રતા થઈ નથી, એટલે આ હાલત છે, એમ કૃપાળુ દેવે લખ્યું. તો તને સત્પુરુષ મળ્યા નથી, અથવા જીવે જ્ઞાની પુરુષને ઓળખા નથી, એટલે એને મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો નથી. એટલે સૌભાગભાઈને વારંવાર પૂછાવે કે તમને કઈ સમજાય છે કે જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ કેમ થતું નથી? સર, જ્ઞાની પુરુષનો દુકાળ નથી, જ્ઞાની પુરુષ સમયે સમયે છે, યુગે યુગે છે, કાળે કાળે છે, પણ જીવને એનું ઓળખાણ નથી, એનું કંઈક કારણ હશે? તો કે હા, હું ને મારું અહમ અને મમત્વ ભાવ એ જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આવા સતનું દર્શન થતું નથી, સતની પ્રતીતિ આવતી નથી. એ બોલે ખરો પણ શ્રદ્ધા ન હોય એની, બોલવામાં એ જરાય પાછો ન પડે. એટલી વાત સૂક્ષ્મ છે. અગિયારમી ગાથાને બારમી ગાથા સાથે સમન્વય કરીને સમજવાની દ્રષ્ટિ આવે પછી સમજણ સરળ થઈ જશે. એટલી અગિયારમી સમજવા પ્રયત્ન કરીએ ત્યાં સુધી આ મથામણ ચાલુ રહેશે. પણ જેવું બારમી ગાથાનું સૂત્ર વાંચ્યું કે આ કૃપાળુએ સદગુરુનો ઉપકાર આટલો બધો કીધો, જીનેશ્વરના પરોક્ષ જીન કરતા પ્રત્યક્ષ સદગુરુ મોટો, તો જીનેશ્વરને નાનો કરવા નથી કીધું, શાસ્ત્રોને ગૌણ કરવા નથી કીધું, પણ એની મહત્તા વધારવા કીધું છે. કારણ કે જીનને ઓળખાવે કોણ? સદગુરુ. શાસ્ત્રોનો મહિમા બતાવે કોણ? સદગુરુ. શાસ્ત્રોનો સાચો સંદર્ભ બતાવનાર કોણ? સદગુરુ. સાચો અર્થ બતાવનાર કોણ? સદગુરુ. તો શાસ્ત્રો મહાન છે, જીનેશ્વર મહાન છે, જ્ઞાનીઓ મહાન છે, આ સદગુરુ કામ એ જો કરે તો જ સાચો સદગુરુ, નહીં તો એ તો પાછો અસદગુરુ છે અને ક્યારેક વળી કુગુરુ છે. પોતાની મહત્તા ઝીકાઝીક કર્યા કરે તો એ તો કુગુરુ છે. એ જ્યાં જ્યાં અહીંયા પોતાની મહત્તા બતાવે શાસ્ત્રોનો આધાર લઈને, એ પણ જીનનું સ્વરૂપ સમજતો નથી, શાસ્ત્રને જાણે છે. કેમ કે શાસ્ત્ર એ ભાષામાં લખાયેલા છે, એ તો પુદગઢ છે, એમાં તો માસ્ટરી આવે એમાં કંઈ વાંધો નથી. શાસ્ત્ર પુદગઢ છે, શાસ્ત્ર ભાષા છે, શાસ્ત્ર શબ્દો છે, શબ્દોમાં માસ્ટરી આવી શકે છે, અજ્ઞાનીને આવી શકે. એટલે કહ્યું કે નવ પૂર્વ ભણ્યો હોય તો ભણી શકે, જ્ઞાની કદાચ નવ પૂર્વ ન પણ ભણી શકે. ક્ષયોપશમ ન હોય તો એટલું ન, ઘણા લોકો ન વાંચી શકે. એટલે એ મોક્ષ માર્ગી નથી. શાસ્ત્રમાં ઉદાહરણ આવે છે, એ કહે છે કે અમને સાહેબ આમાં કંઈ પૂર્વની વાતમાં સમજ પડતી નથી, દ્વાદસાંગીની વાતમાં કંઈ સમજ પડતી નથી, અમારે શું કરવું? તો કે તમે વૃત્તિઓને શાંત કરો, એ સાર છે. શબ્દ શાસ્ત્ર વાંચતા નથી આવડતું એને કહે છે કે તમે રોષ ન કરો, તોષ ન કરો, ના રુષ્ઠ ના તુષ્ટ, એટલું સાર કીધો. રાગ દ્વેષથી મુક્ત થાવ, આ શાસ્ત્રોનો સાર છે, આ સદગુરુ બતાવે છે. હવે આખું શાસ્ત્ર વાંચતા નથી આવડતું, પણ રાગ અને દ્વેષ ન કરવો, આ પરિણતિ ન કરવી, એનો મોક્ષ ન થાય? તો કે એનો જ થયો. અને ઓલો વાંચનારો હજી ગોયખા કરે છે અને ચારે બાજુ બગલમાં થેલો મારીને ઉપદેશ દીધા કરે છે કે હું જાણું છું, હું જાણું છું, અમે તો આ કર્યું, અમે ત્યાં કર્યું. અરે તને પાસે દ્રષ્ટિ નથી. સદગુરુનું કામ શું છે, સદગુરુનું મહત્વ શું છે, એ જીનને ઓળખાવે છે, એ શાસ્ત્રનો મર્મ બતાવે છે. શાસ્ત્રમાં ભલે માર્ગ રહ્યો પણ મર્મ સત્પુરુષના અંતર, અને જીવને માર્ગ જાણવા કરતા પણ મર્મ જાણવો અત્યંત વધારે જરૂરી છે. મર્મ જાણવો, રહસ્ય જાણવું, ભેદ જાણવો, અને મર્મ જ્ઞાની પુરુષના આશયમાંથી મળે. એ પણ લખે, બીજા પણ લખે, પણ જ્ઞાની પુરુષના લખાણમાં આપણે લખાણ બે વાંચીએ તો આપણે કહીએ કે આનો લક્ષ આ છે, કૃપાળુ દેવનો લક્ષ આ છે, એનો આશય આ છે, એ વાત આત્મા સિવાય બીજી કરે નહીં. તો જ્ઞાની અને અજ્ઞાનીની વાણીમાં એક વિલક્ષણ કૃપાળુ દેવે કહ્યું કે ભેદ કરવો હોય તો, એનો ભેદ કરવો હોય તો કેવી રીતે કરવો? તો કે જ્ઞાનીની વાણીમાં વિલક્ષણતા છે, એ આત્માર્થ બોધક વાણી છે. અને અજ્ઞાનીની વાણી આત્માની વાત કરતા કરતા બીજો ચમત્કાર આવી જાય અથવા બીજું બહારનું દર્શન હોય તો એના વખાણ કરવા માંડી જાય. પોતાના કરે, બીજા મહિમાના કરે, સિદ્ધિ પ્રસિદ્ધિના કરે, ચમત્કારના કરે, લબ્ધિના કરે, એ જોકાઈ જાય, તરત જ આત્મા ભૂલાઈ જાય. એને જરાક વધારે એવું લોભાવનારું, આકર્ષણ કરનારું તત્વ આવે તો એ ખેંચાઈ જાય અજ્ઞાની. જ્ઞાની કદાચ કદાચિત ખેંચાય નહીં. ગમે તેટલી ચમત્કારની લબ્ધિની વાત પછી જ્ઞાની એની આત્મદશામાં જ ઉભોરીએ એ લબ્ધિમાં ન જાય, એ પ્રસિદ્ધિમાં ન જાય, એ સિદ્ધિમાં ન જાય, એ માનમાં ન જાય, એ પૂજામાં ન જાય, એ સત્કારમાં ન જાય. એને પોતાના આત્મતત્વનો લક્ષ્ય થયો છે, આ જ્ઞાનીની અવસ્થા છે. આ જ્ઞાનીની અવસ્થા જેને જ્ઞાનીને ઓળખા છે એ જાણે કે કૃપાળુ દેવ ગમે તેમ કહે પણ કૃપાળુ દેવના કહેવાનો આશય આત્માર્થ સિવાય બીજો હોઈ શકે નહીં, કોઈ કાળમાં સંભવી શકે નહીં. પછી કોઈ કહે કે પણ વચનામૃતમાં આ વાક્ય અમે વાંચ્યું છે અને આ તને કહીએ છીએ, બોલ, આ કૃપાળુ દેવનું જ વાક્ય છે. તો પણ સાચો મુમુક્ષુ જેને કૃપાળુ દેવને ઓળખા છે એ શું કહે કે તને વાંચતા આવડતું, તને આનો સંદર્ભની ખબર નથી, તું એક વાક્ય ઉઠાવી લે છે પણ એની આસપાસના બાકીના પેરેગ્રાફ છે એને તું ગણતરીમાં લેતો નથી, તો તું ખોટો છો, જ્ઞાની ખોટા નથી. તારો સંદર્ભ ખોટો છે, તારી અર્થ કરવાની રીત ખોટી છે, જ્ઞાનીનો આશય તું સમજ્યો નથી, જ્ઞાનીને કહેવાનો મર્મ પણ સમજ્યો નથી. જ્ઞાનીની વાણી એ બધા નયથી પર છે. આવા નયથી પર એવો પુરુષ મળે, નયથી પર પુરુષ મળે ત્યારે જ જીવને શાસ્ત્રનો મર્મ સમજાય, નહીં તો એ શાસ્ત્રમાં પ્લસ માઇનસ કરે કે કયું શાસ્ત્ર માન. કોઈને પૂછો, અધૂરિયાઓને પૂછો ખાસ કરીને, તો કે સમયસર. સમયસારમાં આત્માને એક નહીંથી કીધો છે, માત્ર શુદ્ધાત્માનું દર્શન કરાવ્યું છે બધી વસ્તુની બાદબાકી કરીને. પણ એ તો જ્યારે થાય ત્યારે સિદ્ધના આત્માની વાત છે, સંસારી આત્માનું શું? તો એને સમજ નથી કે શું કહ્યું છે, એને એને ખબર નથી કે નિયમસાર છે એ શું છે. તો એ સાધક આત્માની વાત છે. પ્રવચનસાર શું છે? તો એ માર્ગની વાત છે. પણ એનામાં કાંઈ અક્કલ નથી, એ બસ લઈને ધોખો કૂટતો હોય સમયસરનો. એ અષ્ટપાહુડ વાંચે, આઠ પ્રકારના પાહુડ, પાહુડ એટલે એના બાંગા, એ એક એક પાહુડની વાત મહત્તા કયા કરે. પણ સમગ્ર મળીને ચૈતન્યનું સ્વરૂપ છે, એમાં ચારિત્ર પાહુડ છે, ધર્મ પાહુડ છે, જ્ઞાન પાહુડ છે, બધું છે. પણ આત્મતત્વ એનો સરવાળો છે, એક એકાંગે નથી, એકાંતે નથી. પણ આ જીવ જેને આ દ્રષ્ટિ નથી એને સમજે. માટે એ કહ્યું છે કે અદ્ભુત છે જગતની અંદર સત્પુરુષ સદૈવ છે. સૃષ્ટિમાં જો કાયમી શાશ્વત હોય તો સત્પુરુષ છે, એનો માર્ગ છે, એ ત્રિકાલા બાધિત માર્ગ છે. અને એ માર્ગ બતાવનારા શાસ્ત્રો છે, પણ એ શાસ્ત્રનું અર્થઘટન કેમ કરવું એ બતાવનાર સદગુરુ છે. એ સદગુરુ વિના જિનેશ્વરના શાસ્ત્ર, જિનેશ્વરની વાણી એ તું સમજી શકીશ નહીં. જિનેશ્વરની વાણીમાં કોઈ દોષ નથી, પરંતુ એ વાણીને સમજવા માટેની તારી પાસે જે દ્રષ્ટિ જોઈએ, સુદ્રષ્ટિ જોઈએ, ગમ જેને કહે છે ગુરુગમ જોઈએ, એ તારી પાસે નથી, એટલે તું સમજી શકતો નથી. અહીંયા એ બતાવ્યું છે કે જો આત્મવિચાર ઉત્પન્ન કરવો હોય, કારણ કે આત્મવિચાર છે એ જ કલ્યાણનું સાધન છે. તો શાસ્ત્રની અંદર આત્મવિચાર ભૂલાઈ ગયો, અરે બાકીનો વિચાર પાવરફુલ થઈ ગયો. સ્વર્ગ કેટલા છે તો 12, બોલ કેટલા કેટલા છે એને 12 ની ખબર છે. પછી કે ખબર તમને કઈ, શું માઇન્ડું છે તમે, શું કરો છો? અરે તારી તું અમારી પરીક્ષા લેવા બેઠો છો, અમે શું કઈ નિશાળમાં દાખલ થયા છીએ? આ તો મુક્તિના માર્ગની આરાધના છે. આ તું શું માઇન્ડો છો, નર્ક કેટલી છે, બીજાનું ત્રીજાનું અંતર કેટલું, બોલ અહીંથી સિદ્ધ શિલા કેટલી દૂર છે? તો શું માપી માપીને જવાનું છે, સિદ્ધ શિલાએ જાશું ત્યારે ફૂટપટ્ટી લઈને જવાનું છે, પગલા માપવાના છે, અને તો રિક્ષા કરવાની છે સિદ્ધ શિલાએ જવા માટે? શું કામ છે તારે? એ બધું મહત્વનું શાસ્ત્રમાં જ કીધું છે, એમાં કઈ ના નથી, તારી વાત ખોટી નથી પણ ઉપકારી નથી. મોક્ષે જવા માટે સિદ્ધ શિલાનું અંતર જાણવું જરૂરી નથી, અંતર જાણ્યા વિના તો નહીં જા. કેટલી બિનઉપયોગી ચર્ચા, કેટલી નિરર્થક અને વ્યર્થ વાતો, એ કેવળ શાસ્ત્રનો જેને અભિનિવેશ થયો છે, આમાં શબ્દ આવે છે અભિનિવેશ, હું જે કહું છું તે જ સાચું છે અને મને બધી ખબર છે, એને ખબર નથી આત્માના સ્વરૂપની અને મોક્ષના માર્ગની. કે આત્મામાંથી રાગ દ્વેષ ગયે, ગમે તે જગ્યાએ ગમે તે સ્થિતિમાં પણ મુક્ત થાય, કેવળ જ્ઞાન થાય, આ કૃપાળુ દેવે કહ્યું છે. રાગ દ્વેષ જવાથી આત્માનો વિકાર દૂર થાય, વિભાવ દૂર થાય, તો તને કેવળ જ્ઞાન થાય. જ્ઞાનને આવરણ કરનાર કર્મ જો હટી જશે તો તને કેવળ જ્ઞાન થશે. આ સદગુરુ બતાવે છે કે બાકીની બધી પંચાયતમાં પડશો નહીં, કદાચ થાય તો બહુ સારું, સમય આપણી પાસે ઘણો છે, તો શાસ્ત્ર વાંચો, લોકનું સ્વરૂપ વાંચો, લોક કેવડો છે, કેટલું પ્રમાણ છે એનું, આ બધા કેટલા ક્ષેત્રો છે કર્મભૂમિના, કેટલા અકર્મભૂમિ, આ બધું જરૂરી છે. એટલા માટે કે ઉપયોગ બીજે ન જાય, તારી પાસે સમય છે, તારી પાસે બુદ્ધિ છે, તારી પાસે ચાતુર્ય છે, તો તારે કરવું શું? એક કેવળ આત્મા આત્મા કરવામાં રહેવાતું નથી, ઉપયોગની સ્થિરતા કરવી પડે છે, ઉપયોગની એકાગ્રતા કરવી પડે છે. એના માટે આ શાસ્ત્રો તને મદદરૂપ થશે કે ચાલ એક એક દિવસ કાઢવો છે તો કર્મની પ્રકૃતિ મંડ ગણવા, ગણતા પણ પાર આવશે નહીં. એ એટલા માટે કે તારા ઉપયોગને કર્મ જે બંધ કરે છે તત્વમાં રાખવું છે, બીજે જવા દેવું નથી. એટલે કૃપાળુદેવે તો બહુ મહત્વનો શબ્દ કીધો જુઠ્ઠાભાઈને 33માં પત્રમાં કે ઉપયોગ એ સાધના છે. સાધનાનું સ્વરૂપ શું? ઉપયોગ. બીજી એકેય ક્રિયા ન કીધી, ઉપયોગની ક્રિયા. ઉપયોગ તું રાખ સ્વરૂપમાં, સ્વરૂપની પ્રાપ્તિના માર્ગમાં, સ્વરૂપના કારણોમાં, સ્વરૂપને બાધા કરનારા કારણોમાં, એમાં ઉપયોગ રાખ. ઉપયોગની સાધના છે. તારો ઉપયોગ જો આત્મા આત્મા કરતા કરતા જો સંસારમાં ગયો તો સાધના ખંડિત થઈ ગઈ. સાધુઓનો એટલા માટે ક્રમ કયો, જિનેશ્વરમાં વિતરાગ માર્ગનો સાધુ એને બે જ કર્તવ્ય આચારાંગ સૂત્રમાં આપ્યા. કયા આપ્યા? ધ્યાન અને સ્વાધ્યાય. એને ધ્યાનમાં રહેવાનું છે, એને સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે તો આત્મ સ્વરૂપમાં રહેવાનું છે, એ આત્મ ધ્યાનમાં રહેવાનું છે. પણ એ દેહધારી છે, એ કર્મ સહિત છે, એ ધ્યાનમાં નહીં રહી શકે. અખંડ ધ્યાન એ સાધુ સાધી નહીં શકે. વાત કરવી સહેલી છે પણ એ વાસ્તવિક સત્ય નથી. એટલે કહ્યું કે ધ્યાનમાંથી એને દેહના ધર્મો, પરિસહ, ઉપસર્ગ અનેક પ્રકારનો ઉદયમાં આવશે. પૂર્વકર્મ ઉદયમાં આવશે, ક્ષુધા કર્મ ઉદયમાં આવ્યું, દેહના ધર્મો ઉદયમાં આવ્યા. અને દેહધારી તો છે જ એ સાધુ, તો શું કરવું? ઉદયનો ધક્કો લાગે એટલે ધ્યાન છૂટી જાય, ઉદયનો ધક્કો લાગે એટલે ધ્યાન છૂટી જાય. તો ઉદયગત જે ક્રિયાઓ છે એ ઉદયની રીતે કરીને, ઈચ્છાની રીતે નહીં, ઉદયની રીતે કરી અને ફરી સ્વાધ્યાયનું આલંબન લેજે. પાછો જવું છે ક્યાં? ધ્યાનમાં. પાછો ભૂલી જઈશ તો? માન ધ્યાનમાં સ્થિર થયો તો, ધ્યાનમાંથી અસ્થિર થયો, અસ્થિર થઈને હવે ધ્યાનમાં જવાનું પાછો ભૂલી ગયો, બીજા રવાડે ચડી ગયો. એટલે કહ્યું કે તું પાછો સ્વાધ્યાયનું અવલંબન લેજે. જેવો સ્વાધ્યાયનું અવલંબન લઈશ એટલે સ્વ તરફ પાછો સ્થિર થવાનું બળ વધશે, નહીં તો પાછો તું વિખરાઈ ગયો, ફેલાઈ ગયો, સંસારમાં ફેલાઈ ગયો. અને ધ્યાનમાંથી જે મુક્ત થયો તરત જ દુકાન યાદ આવી, સંસાર યાદ આવ્યો, વ્યવહાર યાદ આવ્યો, ઘણું ઘણું યાદ આવશે. તો અનુસંધાન કોણ આપશે તને? આ અનુસંધાન શાસ્ત્ર આપે છે. એટલી સૂક્ષ્મ વાત કૃપાળુદેવે ઉપયોગ એ સાધના છે આવી કીધી છે. એટલે ક્યાંય એમણે જિનેશ્વરને ગૌણ કર્યા નથી, ક્યાંય શાસ્ત્રને પણ ગૌણ કર્યા નથી. પણ જીવ એ અત્યારે અજ્ઞાનની અવસ્થામાં છે અને એને આત્મજ્ઞાન થયું નથી. આ એ જીવના સંદર્ભમાં કીધું છે કે તારે તો મોટો ઉપકાર સદ્ગુરુનો છે કે જે તને શાસ્ત્રમાંથી પણ આત્મામાં ખેંચશે. અને જિનેશ્વરનું રટણ કર્યા કરીશ ખાલી, એના જ ગાણા ગાયા કરીશ. અને આત્મા તરફ તું સ્થિર નહીં થા તો તારું બધું વ્યર્થ છે. આટલો મોટો ઉપકાર સદગુરુનો છે. હવે સદગુરુ શબ્દ આવી ગયો છે 11મી ગાથામાં, તો સદગુરુ ઓળખાવી દીધા છે 10મી ગાથામાં. એટલે ફરી સદગુરુને કોઈ હવે વ્યાખ્યા અહીંયા કરવાની જરૂર નથી. આ સાતત્ય છે. 11મી ગાથા વાંચીએ ત્યારે 10મી ગાથા પણ લક્ષમાં હોવી જોઈએ. પાછો વળી કહે છે કે સદગુરુ કીધા છે ને પ્રત્યક્ષ કીધા છે 11મીમાં, માટે મારે ગમે તેમ કરીને કોકનો ગોતવો જોઈએ. તો કઈ કુટુંબના ગોરને બેસાડી દેવાય નહીં, પાછું સમજ તો રાખવી જોઈએ ને, અહીંયા ના પડે છે. એટલે આ કહે છે કે સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિથી ઓળખો તો જ સફળતા છે. સર્વજ્ઞને કુળ દ્રષ્ટિથી ઓળખો તો, મહાવીર મારા છે, અમે મહાવીરના છીએ, કુળ દ્રષ્ટિથી ઓળખો, સંપ્રદાય દ્રષ્ટિથી ઓળખા, અભિનિવેશથી ઓળખા કે અમે જૈન છીએ એટલે અમારા મહાવીર અમારા. મહાવીરનું ઓળખાણ નથી, મહાવીરના સ્વરૂપનું ઓળખાણ નથી, મહાવીરની વિતરાગતાનું ઓળખાણ નથી, મહાવીરની અહિંસાનું ઓળખાણ નથી, મહાવીરની જગત મૈત્રીનું ઓળખાણ નથી, સમ્યક દ્રષ્ટિ નથી. પંથ દ્રષ્ટિ છે, સંપ્રદાય દ્રષ્ટિ છે, કુળ દ્રષ્ટિ છે, મહાવીર અમારા અને અમારો મહાવીર શ્રેષ્ઠ. કૃપાળુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિથી સર્વજ્ઞને ઓળખો તો જ કલ્યાણ છે, નહીં તો નથી. આ દ્રષ્ટિ કરાવવી, આ દ્રષ્ટિ કરાવનાર જો કોઈ તત્વ આ ધરતી ઉપર વિદ્યમાન હોય તો તે સદગુરુ છે. એ સદગુરુ તીર્થંકરનો લઘુનંદન છે. એટલે બહુ સરસ કહ્યું છે કે આ વિના તો તું મતિમાન હોઈશ તો થાકી જઈશ. એ વાત જુદામાં કરી છે. આપણે ફરીથી આગળ વધીએ. હવે કે અહીંયા કહ્યું છે આપણે 137માં પણ આગળ વધીએ કે સદગુરુ શું કરશે. એ એક સદગુરુ હાજર હોય તો કેટલા કામ કરશે, અહીંયાથી વાંચવાની શરૂઆત કરવાની છે. કોની પાસે છે?
સદગુરુ ભ્રાંતિ દૂર કરે છે, સદગુરુ પરમ જ્ઞાની પુરુષની ઓળખાણ કરાવે છે. એક સદગુરુ હાજર હોય તો તે કેટલા કામો કરશે? ભૂતકાળમાં થઈ ગયેલા જિનેશ્વરો અને તીર્થંકર દેવોને ઓળખાવશે, ભૂતકાળમાં થયેલા જ્ઞાની પુરુષોને ઓળખાવશે, શાસ્ત્રોમાં કહેલા શબ્દોનો મર્મ શું છે તે કહેશે, અને માર્ગ કેવો છે, કયા માર્ગે જવાય એ તમને સ્પષ્ટ કહેશે, અને જરૂર પડે તો એ હાથ પકડીને તમને દોરી પણ જશે. આવો ઉપકાર જીવંત સદગુરુ કરે છે. માટે એમ કહ્યું, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર. આ ગાથાનો દુરુપયોગ કરવાની હિંમત નહીં કરતા, દુરુપયોગ કરશો તો શ્રીમદજીની આસાધના થશે. હવે તો પેકિંગ કોકનું, માલ વળી કોકનો અને નામ પોતાનું, આ બહુ મુશ્કેલી થઈ ગઈ છે. ઓળખવું જ મુશ્કેલ છે. માલ કોકનો, પેકિંગ અને સિક્કો કોકનો, આ ધંધો પરમાર્થ માર્ગમાં ન ચાલે. જેનો માલ હોય તેનું જ નામ અને તેનો જ સિક્કો જોઈએ. સદગુરુ તો કહેશે કે જો આ માલ જુદો છે, પેકિંગ પણ જુદું છે અને સિક્કો પણ જુદો છે, તું ચેતી જા. તેઓ તમને ચેતવશે, તેઓ ખ્યાલ આપશે અને તેઓ તમારી ભ્રાંતિ ભ્રમણા દૂર કરશે. સદગુરુ ક્યાંય પણ તીર્થંકર દેવ કે થઈ ગયેલા જ્ઞાની પુરુષનું મહત્વ ઓછું આંકવાની વાત કરતા નથી, અને ક્યાંય પણ પોતે મોટા છે તેવું તેમને સ્થાપિત કરવું નથી, તેમને સંપ્રદાય સ્થાપવો નથી, આગળ આવવું નથી, મોટાઈ જોઈતી નથી, તેમને કંઈ જોઈતું નથી. આ જગતની અંદર જુદા જુદા માણસો જુદી જુદી વાત કરે છે, શાસ્ત્રો એના એ પણ પોતાના નામે વાતો જુદી જુદી કરે છે. શબ્દના અનેક અર્થ થાય, શબ્દનો તાલ ક્યાં બેસાડવો એ જે જાણે છે તેને કહેવાય છે સદગુરુ. હાર્મોનિયમ આપણને કોઈ આપે અને આપણે વગાડવા માંડીએ ત્યારે પાડોશી આવીને હાથ જોડે, સાહેબ કૃપા કરી બંધ કરો, માથું ચડી ગયું. એ હાર્મોનિયમ સંગીતકારના હાથમાં આવે તો તમે ડોલવા લાગો છો, શું કર્યું તેણે, તેને સ્વર મેળવતા આવડે છે. સદગુરુ એને કહેવાય જેને બધા સ્વર મેળવતા આવડે છે. આ તીર્થંકર, આ જ્ઞાની પુરુષ, આ શાસ્ત્ર, આ માર્ગ, આ મર્મ, આ ભ્રાંતિ, આ રોગ અને આ એની દવા, આ સવારે, આ બપોરે અને આ સાંજે લેવાની, અડધી કલાક પછી પાણી પીવાનું, વચમાં ખાવાનું નહીં, તીખું તળેલું અને ખાટું ન ખાવું, આવું બધું શાસ્ત્રો નહીં કહે, આ જ્ઞાની પુરુષ કહેશે. એટલા માટે એમ કહ્યું કે તમારું લક્ષ્ય જ્ઞાની પુરુષ તરફ આવે તે માટે આ વાત કરી. છતાં જ્ઞાની પુરુષને પોતાનું મહત્વ વધારવું નથી, તેઓ પોતાની જાતને આગળ કરતા નથી. હવે 12મી ગાથામાં એમ કહે છે કે સદગુરુના ઉપદેશ પણ સમજાય ન જેને રૂપ. ભાઈ, છેવટે તો જિનેશ્વરના સ્વરૂપને સમજવાનું છે અને તે સમજાવવાનું કામ સદગુરુ કરશે. એમના વગર જિનેશ્વરનું સ્વરૂપ નહીં સમજાય અને જિનેશ્વરનું સ્વરૂપ સમજ્યા વગર જ્ઞાન જીવનમાં કેવી રીતે કામ કરશે? સાંજના 12મી ગાથાઓ પ્રારંભ થશે. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
તો અહીંયા 11મી ગાથા એનું વિવેચન પૂરું કરે છે. 12મી ગાથાનો પ્રારંભ થશે. 11 અને 12 સંયુક્તપણે સમજવાના છે. 11મી ગાથાનું સમાપન કરતા કહે છે કે સદગુરુનું કામ શું છે? તો 4 કામ બતાવ્યા છે. સદગુરુ શું કરે છે, કેટલા કામ કરે છે, કયા કયા કામ બતાવ્યા? જિનેશ્વર અને તીર્થંકર દેવને ઓળખે. પહેલું કામ એનું સદગુરુનું કામ, જિનેશ્વરને અને તીર્થંકર દેવને. જિનેશ્વર એટલે જીવનો લક્ષ્ય જે છે કે કયું પદ પ્રાપ્ત કરવું છે તારે, જીનનું. અમે જૈન છીએ, જીનના અનુયાયી છીએ. જીન કોણ છે? જીતનાર તે જીન છે. કોને જીત્યા છે ને દુનિયામાં? કયા ખંડને જીત્યા છે? કયા દેશોને જીત્યા છે? અરે, જેણે બાહ્ય અને આભ્યંતર શત્રુઓને જીત્યા છે. બાહ્ય શત્રુઓ કોણ છે? તો 5 ઇન્દ્રિયો અને એના વિષયો, એ બાહ્ય શત્રુઓ છે. અને આભ્યંતર શત્રુઓ એને મનના સંકલ્પ વિકલ્પને જીત્યા, મનના કષાયને જીત્યા, મનના વિભાવ અને વિકારોને જીત્યા. આવું જબરજસ્ત એનું સ્વરૂપ છે. આ યોદ્ધો છે. આવું જીનને ઓળખાવે, તીર્થંકરને ઓળખાવે કે જીન ઘણા થયા, જીન તો અનંત થયા, પણ તીર્થંકર બહુ મર્યાદિત થયા. કે જેના જીવનમાં વૈરાગ્યની સાથે કરુણાનો ધારા પણ હતી અને જગતના જીવોને આ માર્ગ મળે આવી કરુણાની આત્યંતિક ધારા એવા પુરુષો, એવા પુરુષોએ તીર્થની સ્થાપના કરી, માર્ગની સ્થાપના કરી, આચારની સ્થાપના કરી, વ્યવહારની સ્થાપના કરી. જગતના જીવોને મોક્ષ છે તે મોક્ષ મેળવવાનો ઉપાય બતાવ્યો, માર્ગ બતાવ્યો, માર્ગ આલોકિત કર્યો. જબરજસ્ત ઉપકાર છે તીર્થંકરનો. બધા જ સિદ્ધો છે, બધા જ કેવડીઓ છે, બધા જ સર્વજ્ઞ છે, બધા જ જીન છે, બધા જ અરિયન છે, પણ તીર્થંકર એ વિશેષ અસામાન્ય છે. અસામાન્ય એટલા માટે કે બાકીની અપેક્ષા એ બધા સમાન છે, એમાં કોઈ ભેદ કરી શકાય નહીં. પણ જગતના જીવોની અપેક્ષા એ ભેદ છે કે એકે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, સર્વજ્ઞતા પ્રાપ્ત કરી, પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરી, અરિહંત પદ પ્રાપ્ત કર્યું, જીન થયા, પણ એ પોતે સ્વયં મુક્તિને પામ્યા. જગતના જીવો ઉપરનો કોઈ ઉપકાર એણે કર્યો નહીં. એની વિતરાગતાની ધારા એટલી બધી હતી કે એણે એ વિતરાગ થયા પછી એ સ્વયં પોતામાં સમાઈ ગયા. પણ જગતમાં અમુક એવા આત્માઓ એ આવ્યા કે જેણે આખા જગતના જીવો પ્રત્યે કરુણાની ધારા એની થોડી છલકી. વિતરાગી ભાવ હોવા છતાં વિતરાગી કરુણા છલકી, અને એવા લોકોએ માત્ર પોતે પૂર્ણ થયા એટલું જ નહીં, પણ પૂર્ણ થવાનો માર્ગ જગતને આપ્યો. પોતે જીન થયા એમ નહીં, પણ જીવો જીન થઈ શકે. પોતે અરિયન થયા એમ નહીં, પણ જગતના જીવો અરિયન થઈ શકે. આવો માર્ગ જેણે પ્રસ્થાપિત કર્યો. માર્ગ કયા માર્ગે ચાલવાથી, કયો વ્યવહાર કરવાથી, જો શુદ્ધ નિશ્ચય નહીં વાળાને તો આ બધી જ વસ્તુ લપ, કોલાહલ અને બધું જ જેને કહેવાય કે મિથ્યા છે. કારણ કે માર્ગને જ માનતા નથી, એ વ્યવહારને માનતા નથી. એના મગજમાં એવી ઘૂરી ચડી ગઈ છે કે ભાઈ નિશ્ચયથી એમ બધા મુક્ત જ છીએ, હવે અમારે માર્ગની જરૂર શું છે? પણ તીર્થંકરનું મહાત્મ્ય જેમાં છે કે જેણે માર્ગ બતાવ્યો. આત્મા તો ગાયો ઘણાએ અને મોક્ષ પણ ઘણાએ કીધો, પણ હવે આત્મા મોક્ષ પામે કેવી રીતે? અમને ખબર છે કે સુવર્ણ એ મોટી કિંમતી ધાતુ છે, એ હોય તો ધનવાન થવાય, અને એ સુવર્ણ લંકામાં છે, પણ લાવવું કેવી રીતે? તો લંકાએ સોનું શું કામનું? જો લંકાએ જવાનો માર્ગ ન હોય, સાધન ન હોય, આપણે જઈ શકતા ન હોય, તો લંકા એ સોનું શું કામનું? એમ મોક્ષમાં સુખ છે ભાઈ, તું સંસારમાં દુઃખી છો. બધું અનંત સુખ, સત્સુખ, અવ્યાબાધ સુખ, નિરપેક્ષ સુખ, સ્વાધીન સુખ, બધું મોક્ષમાં છે. તારી વાત સાચી, પણ આ મોક્ષ જવું કેવી રીતે? આ મોક્ષ પ્રાપ્ત કેમ કરવો? તો કે એ અમને ખબર નથી, મોક્ષમાં છે બધું. જો આ એકાંત, આ નિશ્ચય નહીં કે સુખ મોક્ષમાં છે, એમાં એ ખોટો નથી. પણ ભલા માણસ હવે મોક્ષે જવું કેવી રીતે? આત્મા અબંધ છે. અરે અબંધ નથી, એને કર્મના બંધ છે, એટલે ત્યાં સુધી રખડશે. જ્યાં સુધી કર્મનો ક્ષય નહીં થાય ત્યાં સુધી તારી વાત ગમે તેટલી કે આત્મા મુક્ત છે, આત્મા અબંધ છે, આત્મા અસંગ છે, બધી વાતો પોપટપાટ કર્યા કરીએ, પણ આનો કર્મનો ક્ષય નહીં થાય ત્યાં સુધી આ આત્માની ચાર ગતિ, આ 84 લાખ યોની અને એનું પ્રત્યક્ષ ભવાભવનનું આવાગમન, આ મળતું નથી બહુનું પરિભ્રમણ. અને તારી વાતને મારે કરવી શું? રોજ માળા જપવાની કે આત્મા અસંગ છે, આત્મા અબંધ છે, આત્મા મુક્ત છે, એને કંઈ કરતું નથી, એને કોઈ પરદ્રવ્ય કંઈ કરતું નથી, કર્મ જળ છે, આ ચેતન છે, જળ કર્મનો ચેતન કર્મને કંઈ કોઈ કરી શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન કરી શકે. અરે શું વાત લઈને બેઠો છો? અમારે ક્યારે મોક્ષ સુખ અનુભવવું? અમને કેવી રીતે મળે? સુખ મોક્ષમાં છે, પણ એનો માર્ગ શું છે? તીર્થંકરો એક એવા થયા જબરજસ્ત જ્ઞાની, પૂર્ણ જ્ઞાની, નિશ્ચય નહીંની દ્રષ્ટિએ એણે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. પછી જગતના જીવો અજ્ઞાની છે, એને એ જ્ઞાની થવા માટેનો માર્ગ આપ્યો. તો આખો વ્યવહાર માર્ગ, આખો મોક્ષ માર્ગ એ જ્ઞાની થવાનો, મુક્ત થવાનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે. માર્ગ વિના પદની પ્રાપ્તિ કેવી રીતે? પ્રાપ્તિ પદની કરવી છે, સિદ્ધ પદની કરવી છે, પણ માર્ગ નથી. આ એકાંતનો દોષ, આ નયનો દોષ, આ એક શુદ્ધ નિશ્ચય નહીં થી વાત બોલતા શીખી ગયા અને અમુક શાસ્ત્રોને પકડી લીધા, એટલે એનામાં એમ થઈ ગયું કે બધું આવી ગયું, એમાં માર્ગ નથી. અને તીર્થંકરોની આ વિશેષતા છે, બધા જ જ્ઞાનીઓ સમાન છે. તીર્થંકર કેવડી અને સામાન્ય કેવડી, એમાં જ્ઞાનની અપેક્ષાએ શું ભેદ? બંને કર્મનો ક્ષય કર્યો છે, બંનેનું સ્વરૂપ શુદ્ધ છે, બંને પૂર્ણ વિતરાગ છે, બંને સર્વજ્ઞ છે. તો માર્ગ આખો તીર્થંકર ઉપર આધારિત છે. આપણે કહીએ કે ભાઈ તમારા જૈનોમાં ભગવાન કોણ તમારા, તો કોનું નામ લેવું? ભગવાન મહાવીર સાથે પણ 2 કરોડ કેવડીઓ મોક્ષે ગયા છે. હવે 2 કરોડમાંથી એકાદનું નામ તો બોલ. કેમ? એ પણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે, તો તને વાંધો શું આવ્યો? તો તું મહાવીરનું શું કામ લીધા કરેશ નામ? મહાવીરનું એટલા માટે કે જે અનંતા પામ્યા છે જીવો મોક્ષને, એ મોક્ષનો માર્ગ અજ્ઞાનીઓને બતાવનાર જો કોઈ હોય તો એ મહાવીર છે. એને માર્ગને આલોકિત કર્યો, એને તીર્થની સ્થાપના કરી, એને વ્યવહાર આપ્યો, એને આચાર આપ્યો, એને પ્રવૃત્તિ આપી, નિવૃત્તિમાં પ્રવૃત્તિ આપી કે સંસારથી નિવૃત્ત થવાનું છે પણ મોક્ષની પ્રવૃત્તિ કરવાની છે. તો સંસારથી નિવૃત્ત થઈ ગયો અને મોક્ષમાં પ્રવૃત્ત ન થયો તો શું પાણા ભાંગીશ બેઠો બેઠો? નવરો તો નખો દ્વારે. તો આ ઘણી ગેરમાન્યતાઓ છે. બસ નિવૃત્ત અમે છોડી દીધું, ધંધો છોડી દીધો. ધંધો છોડી દીધો ને શું કર્યું? તો ગફુર્યો, સુધરી ગયો, બીડી છોડીને ગાંજો ગયો. કાકા અત્યાર સુધી તું તારા ધંધામાં હતો અને તારી જ ચિંતા કરતો હતો, હવે આખા દુનિયાની લપ માંડી છે, બેઠો છે હવે નવરો છે ને હાવ. અને નવરો છે એટલે કોઈને હક રેવા દે નહીં, અને એક મરણીય સોને ભારે. એક હાવ નવરો હોય ને એ સમાજમાં વધારેમાં વધારે ઘાતક છે, કારણ કે આની પાસે કાંઈ કામ નથી. આખો દી બેઠા બેઠા આણે આમ કર્યું, આણે આમ કર્યું, અને ફોન હાથમાં છે. હવે આ દુનિયામાં તો પછી મોટી ઉપાધિ થઈ ગઈ છે કે નવરાના હાથમાં મોબાઈલ આવ્યો, નવરાના હાથમાં મોબાઈલ આવ્યો અને સરકારે પેન્શન આપ્યું છે, કે દીકરો આપે જ પૈસા. એટલે આને કંઈક હવે એ બિલની ચિંતા નથી. હવે આનો મોબાઈલ તો વાંદરાએ દારૂ પીધો એના જેવું થયું. કેટલી એની પાસે નિંદા, પરકથા કેટલી, પરભાવ કેટલા. નવરો છે, કાંઈ નથી કામ, એને સવારથી ઉઠીને સાંજ સુધી કાંઈ કરવાનું નથી, બધી આવી માહિતી ભેગી કરે. જે હોય એને ફોન કરે પાછો કે હું તમને અડધી કલાકમાં પાછો કોલ કરું છું, ત્યાં સુધીમાં તમે જરા જાણી લેજો, અથવા ક્યાંથી જાણી શકાય એવી માહિતી મને આપજો, એટલે હું પાછો મહેનત કરીશ, આપણે એને છોડવો નથી. આ નવરો. આમ મહાવીરે મોક્ષ માર્ગ આપ્યો છે એ પરમાર્થની પ્રવૃત્તિનો અને સાંસારિક નિવૃત્તિનો. હવે સમજ શું આવી છે અત્યારે બધાને, કે સંસારની નિવૃત્તિ કરી એટલે આપણે મોક્ષે પામી ગયા, એટલે પણ બીજી પ્રવૃત્તિ શું કરી તે આત્મા સંબંધી. એક દેહ નશ્વર છે, દેહ વિનાશી છે, એના માટે 80 વર્ષ અને ટૂંકા પડ્યા એની પ્રવૃત્તિ કરવામાં, કે હારું કેટલું કામ પૂરું થતું નથી. અને જિંદગીના કામ છે એ કેવા છે, ઓન એન્ડિંગ. સચેકાનભાઈ, ઓન એન્ડિંગ, કદી પૂરા ન થાય. ભગવાન બીજા 10 વર્ષ આપે તો કામ પૂરા થાય, હે, છેલ્લા શ્વાસ સુધી એના કામ કદી કોઈ એમનો કે કમ્પ્લીટ. હે ભગવાન, હવે હું હાવ નવરો છું, કોઈ કામ નથી, હવે હું તૈયાર છું, એવું એવી સ્થિતિ આવે ખરી. આ સ્થિતિ છે જીવની. પણ ભાઈ, એ તને દેહના કામ કરવામાં 100 વર્ષ પણ ટૂંકા લાગે છે તો તું આત્માનું કામ તો કોક વાર હાથમાં ધર. આ કહેવાય પરમાર્થની પ્રવૃત્તિ, આને કહેવાય ધર્મ. ધર્મનું પહેલું લક્ષણ આચાર છે, વ્યવહાર છે. હવે એમ કે ક્રિયાકાંડમાં પડ્યો છે, વિધિમાં પડ્યો છે, વ્યવહારમાં પડ્યો છે, આ શું કરશે? અરે, તારા ઉપયોગને પાછો વાળવાનો છે, અંતરમાં સ્થિર કરવાનો છે, એને માટે દેહના ધર્મો ઉપર વિજય મેળવવાનો છે, માટે યમ નિયમ કરવાના છે, કે ઇન્દ્રિયો ઉપરનો સંયમ હોય તો આત્મિક ક્રિયા થાય, નહીં તો ન થાય. મારે ધ્યાન ધરવું છે, પણ ચિત્તની મલિનતા હોય તો ધ્યાન ધરાય? ન ધરી શકાય. તો ધ્યાન મારી પાસે છે, સમય છે, પણ ધરી શકાતું નથી, ચિત્તની વિશુદ્ધિ નથી. ચિત્તની વિશુદ્ધિમાં શું નડે છે? તો વિષય કસાય નડે છે. એ વિષય કસાય દેહના ધર્મો પ્રવૃત્તિ છે, એને તું શાંત કર અને આત્માની પ્રવૃત્તિને શરૂ કર. તો એટલા માટે કીધું, યમ નિયમ વ્રત વિધિ આરાધના બધું કર, જ્યારે જે યોગ્ય હોય કર, જ્યારે જે તને જે નડે છે એને કાઢ, તને જે નડે છે એ કાઢ, પણ પ્રવૃત્તિ કર. માર્ગ પુરુષાર્થનો છે, આળસનો નથી, પ્રમાદનો નથી. જૈન ધર્મની વિશેષતા તો સમજો, પ્રમાદ નથી, પુરુષાર્થ છે. જીવની સમજ અવળી છે. જીવની સમજ એ છે કે આપણે સંસારની પ્રવૃત્તિમાંથી હળવા થઈ ગયા એટલે જાણે બહુ મોક્ષને પાત્ર થઈ ગયા, આપણે તો કંઈનું કંઈ કરી નાખ્યું, મેં આ બધું છોડી દીધું, મેં આ છોડી દીધું, મેં આ છોડી દીધું, ગાણા ગાવા ગયા. પણ કર્યું શું અમે આત્માની દ્રષ્ટિએ? દેહની દ્રષ્ટિએ તે છોડ્યું, પણ આત્માની દ્રષ્ટિએ શું કર્યું? તો એ દ્રષ્ટિએ જે કરવાનું છે એ ધર્મ બતાવે છે. ધર્મ એ આત્માર્થ કરવા માટેની યોગ્યતા આપે છે. યોગ્યતા નથી, પાત્રતા નથી, એટલે એને કોઈ પણ ક્રિયા સફળ થતી નથી. હવે આ સંધિ કરવાની જે છે, આખો માર્ગ નિશ્ચય અને વ્યવહારનો છે, પરમાર્થ અને પુરુષાર્થનો છે. પરમાર્થની દ્રષ્ટિ સાથે પુરુષાર્થની યુક્તિ ન લાગે તો એ પરમાર્થ સિદ્ધ થતો નથી. અને ક્યારેક પરમાર્થના નામે આવી જો ભ્રાંતિ સંસારની કૈરા કરીએ તો ઉલટાનો એ ભ્રાંતિમાં તો વધારે એ સપડાતો જાય છે. સંસારની ભ્રાંતિ તોડવી સરળ છે, પણ પરમાર્થની ભ્રાંતિ છેદવી બહુ કઠિન છે. સંસારી તો કહે છે કે હું આવા કામ કરું છું એટલે મારી ગતિ તો આ થશે, પણ આ ધાર્મિકને કોણ કહે કે તારી પ્રવૃત્તિ છે એ બંધની પ્રવૃત્તિ છે, આશ્રવની છે, સંવરની નથી, નિર્જરાની નથી. તો બંધની પ્રવૃત્તિ કરે છે. ધર્મ એ બંધની પ્રવૃત્તિ ન હોઈ શકે. ધર્મનું નામ જ સંવર અને નિર્જરા. લક્ષ નથી, પાત્રતા ઊભી થતી નથી, કેમ કે માર્ગનું મહત્વ છે. તત્વ તો પછી મળી ગયું, સમજાઈ ગયું, આત્માને મોક્ષ બે સમજાઈ ગયા, પણ માર્ગનું મહત્વ છે. કૃપાળુ દેવે આ માર્ગ આપ્યો, એ માર્ગની અંદર આ આત્મસિદ્ધિ મોક્ષ માર્ગ છે. આત્મસિદ્ધિ આત્માની વાત એ કહેવાય, પણ આત્માના મોક્ષની વાત છે. એટલે આત્મસિદ્ધિ જેને આત્માનું કલ્યાણ કરવું છે એના માટે છે, આત્મા માટે નથી, આત્માનું શાસ્ત્ર નથી. આ આપણી ઇન્ટરપ્રિટેશન હાઉ ખોટું છે. આત્મસિદ્ધિ આત્માનું શાસ્ત્ર છે, વિચારવા આત્મા નથી ને કોના માટે કીધા? તો આત્માર્થી કોણ? તો જેને આત્માનું કંઈક સમજ છે, પ્રાપ્ત કરવો છે એને માટે છે. હવે જેને આત્મા એ નાવું નીચોવું નથી એને આત્મસિદ્ધિનું કામ શું છે? અને આત્મસિદ્ધિ કરતા એના માટે શું કીધું છે કે તારા માટે હવે એમાં એક જે ભાગ જુદા જુદા છે એમાં ક્યાંય ભાગ એવો છે કે સંસાર માટે શું કરવું? એવો ભાગ છે જ નહીં. મોક્ષનો માર્ગ આજે સમજી બેઠા છો ખોટો. માને માર્ગ મોક્ષનો, કાં શુષ્ક ક્રિયા જ્ઞાનમાં અને કાં ક્રિયા જડતામાં, એના માટે અમે કહીએ છીએ, આત્માર્થી માટે કહીએ છીએ. તો આત્મસિદ્ધિ શાસ્ત્ર માર્ગનું શાસ્ત્ર છે, આ પણ લક્ષમાં ન આવે અને ગમે તેમ બફાટ કરવાનો. એ આત્માના મુક્તિનું માર્ગનું શાસ્ત્ર છે, અને એ માર્ગ જેને જોઈએ છે એના માટે છે, આત્માર્થી માટે છે. એ આત્માર્થી ન હોય તો આત્મસિદ્ધિનું કોઈ મૂલ્ય જ નથી. આ સંગતિ, આ સંદર્ભ, જો તું આત્માર્થી ન હો તો અમારા ભગવાનનું શાસ્ત્રની ખોટા વખાણ અમારે તારી પાસે કરવા નથી. એ તને ઉપકારી થાય નહીં, તને ઉપયોગી થાય નહીં. તું એમ કે મારે કરોડપતિ બનવું છે, મારે આટલી લૌકિક પદ પ્રાપ્ત કરવા છે, અને આપણે કે લે આત્મસિદ્ધિ, તું વાંચજે, રોજ તારું કલ્યાણનું કારણ થશે. થાય રોજ વાંચજે. પણ ભાઈ એણે એ જો સાચો હોય તો બીજી ગાથા વાંચી નીકળે કે લઈ જા તારું શાસ્ત્ર પાછું. આમાં તો લખ્યું છે કે વિચારવા આત્માર્થી, અને હું આત્માર્થી નથી, હું ધનાર્થી છું, હું પદાર્થી છું, હું સંસારાર્થી છું, મારે આ કઈ કામનું નથી. અને બીજો વધારે ડાયો હોય તેમ કે તું ખોટું પકડીને બેઠો છું. પકડાય છે? જોઈએ તો કે તે ખોટું પકડ્યું છે, તું મૂક, મારું તો કલ્યાણ નહીં થાય તારું, કારણ કે તું ક્યાં આત્માર્થી હતો? ખોટો છો સાવ. આત્મા આત્મા શબ્દ બોલવો છે. તું આત્માર્થી છો કેમ કે આની અંદર મેં વાંચ્યું આત્માર્થીના લક્ષણ કીધા છે કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા. આમાં તો એક લક્ષણ તારામાં તો છે નહીં. શું માંડો છો આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ માંડ્યો? તારા માટે ક્યાં કીધું છે ભગવાને? એ હજી ભ્રાંતિ છે કે આત્મસિદ્ધિ અમારા કલ્યાણનું કારણ છે. ક્યાંથી કલ્યાણનું કારણ હોય? તારા ચિત્તમાં તો સંસાર ભયરો છે, વિકાર ભયરા છે, રાગદ્વેષ છે, સંસારી ભોગની જે લાલસાઓ છે, વિષયના તોફાનો છે, વાસનાના પૂર આવ્યા છે, અને તું આત્મસિદ્ધિની વાત કરીશ? તારા માટે છે. કૃપાળુ દેવ સ્પષ્ટ કહે છે, એ કંઈ છુપાવતા નથી. એ તો કહે છે અમે આત્માર્થીને માટે કહીએ છીએ. એને ક્યાં કીધું તારા માટે કેવું છે? મર્મ ન પકડાય તો શાસ્ત્ર વ્યસ્ત થઈ જાય, નિષ્ફળ જાય. ઉપયોગમાં ત્યારે થાય લક્ષ હોય તો. એટલે આત્માર્થી છે, આત્માર્થી પણ છે, એને આત્માનું લક્ષ્ય કે સંસાર કરતા કરતા પણ મારે આ સંસારનો ક્ષય કરવો છે અને આત્માર્થનો ઉદય કરવો છે, એને એ ઉદયનું લક્ષ્ય છે. એટલે ઊંડે ઊંડે પણ એનામાં આત્માર્થની ચિંતા છે, એને છે. જે ભવાભિનંદી છે, એક બીજો અર્થ છે એની સામે ભવાભિનંદી છે, અથવા આત્મસિદ્ધિમાં કહ્યું એમ મતાર્થી છે. તો મતાર્થીને આત્મસિદ્ધિ શું ઉપયોગી? કશું જ નહીં. એ મતાર્થી એવો છે સમવસણ એ જ મારા ભગવાનનો મહિમા છે. આત્મસિદ્ધિની ગાથામાં મતાર્થીના લક્ષણોમાં આવે છે. અને પોતાના જે કઈ નિજ મત વેશનું માને આગ્રહ એનો આઈ મતારથી એને આત્મસિદ્ધિનું કામ શું છે? તને તારો મત, તારો સંપ્રદાય, તારો સંઘાડો એ જ બધું બરોબર છે તો તારે આત્મસિદ્ધિનું કામ શું છે? તારા માટે આત્મસિદ્ધિ નથી. આ કામ સદગુરુ કરશે. તો ભૂતકાળમાં થઈ ગયેલા જિનેશ્વર અને તીર્થંકર દેવોને ઓળખાવશે. બીજું, સત્પુરુષ જ્ઞાની પુરુષ શું કરશે, સદગુરુ શું કરશે? બીજું કામ, ભૂતકાળમાં થઈ ગયેલા જ્ઞાની પુરુષોને પણ ઓળખાવશે. જેમ તીર્થંકરને ઓળખાવશે, જિનેશ્વરને ઓળખાવશે અને પૂર્ણ પુરુષને, એમ જ્ઞાની પુરુષને પણ ઓળખાવશે કે સાચો જ્ઞાની હોય એને આવા કોઈ મતભેદ હોય નહીં. જ્ઞાનીને ઓળખાવશે, જ્ઞાની પુરુષને કોઈ પક્ષ હોય નહીં, પક્ષાતીત હોય, જ્ઞાની પુરુષ વચ્ચે કોઈ ભેદ ન હોય. એટલે 15 ભેદે સિદ્ધની વાત જે જૈન દર્શનમાં કીધી છે કે સ્વલિંગે કે પરલિંગે પણ સિદ્ધપદ તો દરેકને પ્રાપ્ત થાય જે જ્ઞાની હોય એને. એ જ્ઞાની પછી સફેદ કપડાં પહેર્યા હોય તો જ જ્ઞાની, અને ભગવા પહેર્યા હોય તો એ પછી જો હાથમાં પાતરા લીધા હોય તો જ જ્ઞાની, અને કમંડળું લીધું હોય તો. આ સમજવાનું છે કે આ સદગુરુ હોય એ જ્ઞાનીને ઓળખાવે કે ભાઈ જે વિરક્ત છે, સંસાર પ્રત્યેની આસક્તિ જેની તૂટી ગઈ છે, એને ગમે તે કપડાં પહેર્યા, એ દિગંબર હોય કે ન હોય, જાતિ વેશનો ભેદ નહીં. તું ક્યાં પૈકડો છો કે અમારા ધર્મમાં છે, અમારા ગચમાં છે? આ પક્ષ આવ્યો, આ ભેદ કર્યો, તે સમકી તેને ન થાય કારણ કે એ કર્મને માનતો નથી, પણ એના બધી જીવનમાંથી પ્રકૃતિ વહી ગઈ. તું જેની ગણતરી કરો છો એને ત્યાં છે જ નહીં, એ તારું છે. આ જ્ઞાની ભેદ ઓળખાવે છે. પરમહંસની દશા જેને પ્રાપ્ત કરી છે આવા પણ જ્ઞાની હોઈ શકે છે. એટલે કૃપાળુદેવે શુદ્ધ સમકીતમાં સમજાવ્યું, લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદ ન પક્ષ. એક જ્ઞાની અને બીજા જ્ઞાની વચ્ચે જેને ભેદ નથી, એ જ્ઞાનીનું સ્વરૂપ જાણે છે, બાહ્ય લક્ષણથી નહીં. મતાર્થીના લક્ષણમાં આવે છે કે બાહ્ય ભેદથી જ્ઞાનીને ઓળખે, પણ જ્ઞાની એ બાહ્ય ભેદથી નથી. લિંગ ચિહ્ન વેશ એ તો બધા દેશકાળાદી દ્રવ્યના ભેદ છે, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણેય કાળે અભેદ. આવું અભેદ દર્શન જે કરાવે છે એ સત્પુરુષ, જ્ઞાની પુરુષ, સદગુરુનું. આ બીજું લક્ષણ. ત્રીજું, મર્મ શું છે? શાસ્ત્રમાં શું કહ્યું છે એની માથાકૂટ નથી કરતો. ઓલો બીજો હોય શાસ્ત્રમાં બરોબર બતાવે, વાંચો અને અક્ષર શબ્દ અને શબ્દની માથાકૂટમાંથી નવરો ન થાય. પણ આને કહ્યું કે શબ્દનું કાંઈ મહત્વ એને છે નહીં. એને તો એ જ કહ્યું છે કે જ્ઞાની જે કાળે જેવો યુગ એવી ભાષા બોલે, અને ભાષાના અર્થ યુગે યુગે બદલાય. અરે આપણે તો કહે છે કે 12 ગાવે બોલી બદલાય, તો આ તો બદલાય, એના નિયમો બદલાય, એ પરિવર્તનશીલ છે. 200,000 વર્ષ પહેલાંની ભાષા અત્યારે નથી. એટલે આનંદગનનું ગુજરાતી આપણને ન સમજાય, યશોભીજીનું ન સમજાય, મીરાના ગુજરાતી પદ ન સમજાય, પણ તું તો ગુજરાતી છો ને, ભલે રહ્યા. એ યુગની એ પૂરણ આપણે કહીએ કે ગુજરાતી ભાષા કેવી, કે જૂના કાળની છે, તો એ ગુજરાતી ભાષાનો અર્થ હવે પકડાતો નથી. તો અહીંયા એ કહે છે મર્મ શું છે? મીરાને આ શબ્દો કહીને પણ મર્મ શું છે? નરસિંહને આ શબ્દો કહીને મર્મ શું છે? આનંદઘન પણ આ જ ભાષા વાપરે છે, પણ મર્મ શું છે? એટલે યશો વિજયજીએ કહ્યું કે ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે સુર. તું ભાષાને શું વળગી ગયો છો? શબ્દ ભેદ કિસ્યું ઝઘડોજી, અપનો સાહેબ સો પહેચાને, સો જસ લીલા પાવે. તું શબ્દ ભેદને શું વળગી ગયો છું? કોઈ ગંગા કીએ, કોઈ સુર નદી કીએ, શું ફેર પડે છે? ફેર શું પડે છે? કોઈ સંન્યાસી છે ને કોઈ સાધુ છે, શું ફેર પડે છે? જો વિરક્ત અવસ્થા છે, જો વૈરાગની અવસ્થા છે, તો બહારના નામથી શું ભેદ પડે છે? કોઈ ભિક્ષાથી જીવન ચલાવે છે, કોઈ ગોચરીથી ચલાવે છે. એક અર્થભેદ ઉપરના છે. મર્મ પકડો કે જેણે પોતે આવા આરંભ સમારંભ કરતો નથી, દેહનું પાલન પણ જો નસીબમાં હશે તો મળશે. આ એનું જેનું લક્ષણ થઈ ગયું છે. તો તું શાસ્ત્રોમાં માર્ગ કીધો છે એ શાબ્દિક માર્ગને કોઈ દી વળગી રહેતો નહીં, પણ શાસ્ત્રમાં જે કહ્યું છે એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરજે. શાસ્ત્રમાં જ્યારે કંઈ કહ્યું હોય તેનો મર્મ એ જ હોય કે જીવ આસક્તિથી નબળો પડે, એની સંસાર પ્રત્યેની આસક્તિ કમ થાય, એના કષાયો ઓછા થાય, એનામાં પર જીવો પ્રત્યેનો મૈત્રીનો ભાવ આવે, ભેદ ન આવે. તો અહીંયા સદગુરુ શું કરે છે? તો ત્રીજી વાત કરી કે એને શાસ્ત્રમાં કહેલા શબ્દનો મર્મ, અને ચોથું માર્ગ કેવો છે, અને કે માર્ગ તો વિવિધ પ્રકારનો છે, હવે તારે કયા માર્ગે જવું. માર્ગ અનેક છે. જીવની જેવી પ્રકૃતિ હોય એ પ્રમાણે એને માર્ગ સરળ પડે. સાધના જ્યારે આપણા જન્માંતરીય સંસ્કારો જે હોય એની સાથે જો એનો સુમેળ થાય તો સાધના સરળ પડે, પણ એની સામે દુશ્મનાવટ કરીએ તો સાધના કઠિન પડે. આપણે એને જીતવામાં જ જિંદગી વહી જાય અને સાધના શરૂ થાય નહીં. હવે જો તને ખ્યાલ આવે સાચો મુમુક્ષુ હોય તો ખ્યાલ આવે જ કે ભાઈ મને તપ અનુકૂળ નથી, સાધના કરવા માટે મને તપ અનુકૂળ નથી, તો એ તપ અનુકૂળ નથી તો તૃષ્ણાને ઘટાડે, તપના નામે ખોટા નિયંત્રણમાં એ ન જાય. એનું તપ તો એ છે કે વૃત્તિઓને નિરોધ કરવો, પણ એમ કે ના તપ એટલે તો અઠાઈ કરવી એ જ તપ છે. પણ તું કે ભાઈ અઠાઈ કરીશ તો મારા પર્યુષણ નહીં થાય, દેવદર્શન નહીં થાય, રોજની સામાયિક નહીં થાય, પ્રતિક્રમણ નહીં થાય, હું પૂજા કરવા નહીં જઈ શકું, મારું વ્યાખ્યાનમાં ચિત્ત નહીં રહે, સ્વાધ્યાય મારો નીકળી જશે, તો શું કરવું? એને આત્મકલ્યાણ માટે જરૂરી શું છે? તારું ભૂખ્યા રહેવું અને એને માટે થઈને હેરાન થવું અને એને માટે થઈને આખો પ્રયત્ન એ દિશામાં કર તો તારી સાધના ક્યારે કરીશ તું? તો કેટલા એવા સાધનો છે, કેટલા એવા માર્ગ છે કે જે માર્ગ તને અનુકૂળ નહીં પડે, એ માર્ગની સામે લડવામાં જ તારી જિંદગી, તારું સામર્થ્ય, તારું વીર્ય બીજ, તારો પુરુષાર્થ ખરપાઈ જશે અને તું અહીંયા ને ત્યાં ઉભો રહીશ. સદગુરુ માર્ગ બતાવે છે. કોઈને કહે છે તું આ કર, કોઈને કહે છે તું આ કર. કૃપાળુ દેવના જીવનની અંદર આવી વસ્તુ જોવા મળે છે કે કોઈને કે તમે આ કરો, કોઈને કે આ કરો. મુનિઓને એમ કે તમે ઉપશમને વૈરાગ્ય વધારો, મુનિઓને, અને ગૃહસ્થીને એમ કે તમે તત્વની સમજ કેળવો. સૌભાગ્યને બતાવેલો માર્ગ અને મુનિને બતાવેલો માર્ગ જુદો, અંબાલાલને બતાવેલો માર્ગ અને જુઠાલાલને બતાવેલો માર્ગ જુદો, ખંભાતના મુમુક્ષો સાથે વાત કરવી હોય અને મુંબઈના મુમુક્ષો સાથે વાત કરવી હોય તો ભેદ પડે. પણ એણે એ પ્રકારનું જોયું છે કે જીવ પોતાના આત્મકલ્યાણમાં કેવી રીતે આગળ વધે, અને આત્મકલ્યાણ કરવા માટે એને જેટલા જેટલા પ્રભાવ છે, એના વિભાવો છે, એ વિભાવો શાંત થવા જોઈએ, અને એ વિભાવો શાંત કરવા માટે જે સાધન એને અનુકૂળ છે, કોઈને ધ્યાનનું સાધન અનુકૂળ છે, કોઈને જપનું અનુકૂળ છે, કોઈને વ્રતનું અનુકૂળ છે, તપનું અનુકૂળ છે. ભાઈ તું જરા તારું પરીક્ષણ કર, એમાં શું હતું? જો પોતે નિખાલસતાથી નિષ્પક્ષપણે, તો મુમુક્ષુપણું કોને કીધું છે? પોતાના દોષને અપક્ષપણે ઓળખવા, અપક્ષપાતપણે, એટલે એમાં તીક્ષ્ણ ઉપયોગ થઈ ગયો. અપક્ષપાતપણે, શબ્દ અપક્ષ મૂક્યો છે, નિષ્પક્ષ નહીં, નિષ્પક્ષ નહીં. નિષ્પક્ષમાં શું થાય ખબર છે? આય કરે છે, ચોર તો બધાય છે, એ નિષ્પક્ષ છે. અપક્ષની અંદર ના, કા સત્યનો પક્ષ અને કા અસત્યનો છે, કોણ કરે છે એની યાર સંબંધ નથી, તું કરસ ને ખોટું છે ને મૂકી દે. અપક્ષ પ્રમાણે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. કયો માર્ગ છે એ તો બતાવો. આ સદગુરુ તને એ માર્ગ બતાવશે કે જે તને અનુકૂળ છે. એટલે માર્ગનું સ્વરૂપ અનેકવિધ છે, અનેકાંતિક માર્ગ છે, છતાં અનેકાંતિક માર્ગની અંદર તને સમ્યક એકાંતરો માર્ગ બતાવશે કે તારે આ પ્રકારે કર, એથી તારા દોષ ટળશે. કોઈને કહ્યું હોય કે તમે વ્યાવચ કરો, કોઈને કહ્યું હોય કે તમે આવી સાધના સ્વાધ્યાયની કરો, જીવની પ્રકૃતિ અનુસાર જીવના પ્રભાવના નિમિત્તો ઓછા થાય, એ પોતે પોતાના સ્વભાવમાં સ્થિર થાય, આવી જે સાધના, આવો જે માર્ગ, એ સદગુરુ આપણને બતાવી શકે. એટલે કયા માર્ગે જવું એ સ્પષ્ટ કહેશે. પછી શબ્દ તો મુનિશ્રી લખે છે કે હાથ પકડીને તમને દોરી પણ જશે. આવો ઉપકાર સદગુરુ કરશે, પણ આ ગાથાનો દુરુપયોગ કરવાની હિંમત કરતા આ મુનિશ્રી કે જોજો, ભૂલે ચૂકે અગિયારમી ગાથા લઈ અને કઈ અસદગુરુના રવાડે ચડી ગયા અને પછી એનો બચાવ કરવાની લપમાં પડતા નહીં, કારણ કે એનાથી તો શ્રીમદજીની, કેમ કે તમે બચાવ કરશો તો તમારું તો કોઈ સામર્થ્ય છે જ નહીં, આધાર કેનો લેશો? આત્મસિદ્ધિની ગાથા નંબર 11 અમે નથી કહેતા, આ તો કૃપાળુદેવ કહે છે. તો કે એની, તો કે ભાઈ આ સદગુરુમાં ટ્યુનિંગ કરવાની તાકાત છે, તાલમેલ કરવાની તાકાત છે. આ તું હાર્મોનિયમ લઈને વગાડીશ નહીં, પાડોશી આવીને કહે છે કે બંધ કરો. આ સદગુરુ છે. એટલે હવે 12મી ગાથામાં પ્રવેશ કરાવે છે. અને 12મી ગાથાનું સૂત્ર શું છે? સદગુરુના ઉપદેશમાં સમજાય ન જીન રૂપ. એના ઉપદેશ વિના જીનનું સ્વરૂપ સમજાવો ને. પણ સાહેબ તમે તો કર્યું ને કે જરૂર જ નથી પરોક્ષ જીનની, એના કરતા વધારે ઉપકાર સદગુરુનો છે. તો કે ભલા માણા એટલા માટે નહીં, પણ તને જીન શું ખબર જ નથી, તો તને શું કેવું? પરોક્ષ જીને તને ઉપકારી થાય, પણ તું જીનનું મહત્વ સમજતો ને, જીનનું સ્વરૂપ સમજતો તને પરોક્ષ રીતે પણ જીન ઉપકારી થાય. સદગુરુ પરોક્ષ હોય તો પણ તને ઉપકારી થાય. ક્યારે? જો સદગુરુનું સ્વરૂપ તું સમજતો હો, તો તું સદગુરુનો સમજતો હો, તો પ્રત્યક્ષ હોય તો પણ ઉપકાર થાય. તો ફરીથી, પ્રત્યક્ષ સદગુરુ કે પ્રત્યક્ષ અસદગુરુ? પણ પ્રત્યક્ષ છે ને, ભલે પ્રત્યક્ષ રહ્યો પણ અસદગુરુ તો નહીં જ. પરોક્ષ સદગુરુ કે પરોક્ષ અસદગુરુ? તો ભલે પરોક્ષ હોય પણ સદગુરુ હોય તો ચાલશે કામનો, પણ અસદગુરુ હોય તો કોઈ કાળે નહીં. આ ઓળખાણ સદગુરુની કરવાની અને પ્રત્યક્ષ પરોક્ષ એ તો વિશેષ પરિસ્થિતિ છે એની. પ્રત્યક્ષ કે પરોક્ષ એ તો એની વિશેષ પરિસ્થિતિ છે. કોઈ યોગ હોય અને કોઈ યોગ ન હોય એ વિશેષ પરિસ્થિતિ છે. પણ જરૂર તત્વની સમજ શું? તો કે સદગુરુ. અને સદગુરુ કોણ? તો કે ગાથા નંબર 10માં જેના લક્ષણો કયા છે તે વિશેષ આપણે આવતીકાલે વિચારશું.
સુખ ધામ અનંત સુસંચાચાર એ નરાતર હે.